సంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తప క్రియాఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేశరమణీయ దర్శనం మందహాస్య రుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమే ముదా ధర్మనందనమహం విచింతయ. త్వం సుకాంతమృతం కాంతం, త్వం కాంతం సర్వదోగతం, త్వం గతే ద్వేగ దేవత్వం, త్వం వందే భక్తికాసుకం. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાંથી દેશ વિદેશમાં વસતા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો પાર્ષદો વાલા સર્વે સત્સંગી હરિભક્તો સર્વ ધર્મપ્રેમી સજ્જનો સર્વ મોક્ષભાગી જીવાત્મા સર્વે ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિએ આ ધરા ઉપર અનંત જીવાત્માના કલ્યાણને અર્થે દિવ્ય મનુષ્યત્વનું ધારણ કરી અને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સુંદર માળખાની અંદર આપણને ઉપાસના ભક્તિને સતત પોષણ મળતું રહે એવા અનેક વેદ માર્ગ પ્રશસ્ત કર્યા છે, જેમાં મહારાજે મંદિરો નિર્માણ કરાવ્યા જેથી ઉપાસનાની અંદર દ્રઢતા રહે, સાથે સાથે સત્શાસ્ત્રો રચ્યા અને રચાયા કે જેના માધ્યમથી જીવાત્માનું મંથન જ્ઞાનનું ભંડાર એને પ્રાપ્ત થતો રહે, જેના માધ્યમથી જીવનની અનેક વિધ દુવિધાઓને જીવાત્મા ટાળી અને પોતાના મોક્ષ માર્ગને સુલભતાથી એ પ્રાપ્ત કરી શકે એવા શુભ આશયથી ભગવાન શ્રી હરિએ જે દિવ્ય પરાવાણી જેને આપણે વચનામૃત તરીકે ઓળખીએ છીએ એને જીવનની અંદર જો એક વખત દ્રઢતાથી જીવાત્મા ગ્રહણ કરે એને અનુસરે તો એના અનેક વિધ જન્મ જન્માંતરના ન કેવળ કર્મના બંધન તૂટે છે પણ વિષયવાસના ભોગવિલાસમાંથી મનની વૃત્તિઓ ટળીને ભગવાનની શુદ્ધ ઉપાસના ભક્તિની અંદર પૂરવાય છે એવું જ એક સુંદર વચનામૃત મહારાજે જે આપણને ધરોહર રૂપે આપણને આપ્યું છે, નંદ સંતોએ એને સુંદર રીતે સંકલિત કર્યું છે, એવું વચનામૃતનું આજે આપણે રસપાન કરીએ. સંવત 1876 ના મહાવદી એકાદશીને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ઉગમણે દ્વારના ઓરડાની ઓસરી ઉપર બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવી આગળ મુનિવૃંદ સંત તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. વાલા ભક્તો, મહાવદી એકાદશીનો પવિત્ર દિવસ છે અને શ્રીજી મહારાજ પોતાના ઉતારે લક્ષરોડીની મહારાજ સમીપે ઉગમના દ્વારના ઓરડાની ઓસરી ઉપર બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ ભગવાનના એકાંતિક જે સંતો અને દેશ દેશથી આવેલા ભગવાનના ભાવિક ભક્તો એ ભગવાનની મુખારવિંદના દર્શન કરતા ભગવાનની સભાની અંદર ઉપસ્થિત હતા. આપણે પણ આપણી મનની વૃત્તિઓને એ દરબારગઢની અંદર ભગવાનના દિવ્ય સાનિધ્યની અંદર પૂરવીએ અને ભગવાનના શ્રીમુખે નીકળતા વચનો એનું રસપાન કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પ્રશ્નો ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે જીવને ભજન સ્મરણનો તથા વર્તમાનનો એક દ્રડાવ કેમ રહેતો નથી? બહુ સુંદર વાલા ભક્તો પ્રશ્ન છે. આમ સહજ જોઈએ તો આપણને બહુ સહજ લાગે છે, પણ એની ગંભીરતા જોઈએ, એનો મહિમા સમજીએ તો આપણને ખ્યાલ આવે કે આપણા જીવન માટે આ પ્રશ્ન કેટલો ઉપયોગી છે. મુક્તાનંદ સ્વામીએ ભગવાનને બહુ સુંદર પ્રશ્ન કર્યો છે, જીવને ભજન સ્મરણનો તથા વર્તમાનનો એક દ્રઢાવ કેમ નથી રહેતો? ભલા ભક્તો, ભગવાનની ભક્તિ એટલે કે ભજન સ્મરણ અને વર્તમાન એટલે કે ધર્માચરણ એ એક સરખા સ્થિતિની અંદર એક સરખી સમજણથી એ નથી ટકી શકતા, એવો અહીંયા મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્નની પાછળનો પહેલા મર્મ સમજીએ તો જીવાત્માનો મોક્ષ ધર્મ એમ કહે છે કે જીવાત્માને મોક્ષ પ્રાપ્તિ માટે બે વસ્તુની અતિ આવશ્યકતા પડે છે અને એક છે પાત્રતા અને બીજી ભગવાનની પ્રસન્નતા. આ બંને વસ્તુનો સમન્વય થાય, જીવાત્મા જ્યારે પોતાના મન ઇન્દ્રિયો બુદ્ધિ અંતકરણ વગેરેથી જ્યારે નિર્મળ થાય અને એવી પાત્રતા કેળવીને ભગવાનની ભક્તિ કરે ત્યારે જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને એવી પાત્રતા અને ભગવાનની પ્રસન્નતા એ શેના ઉપર આધારિત છે? તો જો શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો પાત્રતા કેળવવા માટે જે ધર્મ મર્યાદા વિધિ નિષેધના જે નિયમોનો છે એનું જ્યારે જીવાત્મા અનુસરણ કરે છે ત્યારે એના જીવનની અંદર પવિત્રતા રહે છે, પાત્રતા કેળવાય છે. અને એ સમજણની સાથે, આચરણની સાથે જ્યારે ભગવાનની ભક્તિની અંદર જીવાત્મા પ્રેરાય છે ત્યારે એ ભક્તિ એ ભગવાનની પ્રસન્નતાનું કારણ બને છે. અને જ્યારે આવી પાત્રતા અને ભગવાનની પ્રસન્નતાનો યોગ થાય, જીવાત્માને જ્યારે એનું સમન્વય થાય ત્યારે એ જીવાત્મામાં મોક્ષનો અધિકારી બને છે. એટલે અહીંયા આગળ એ મોક્ષના પ્રાપ્તિ માટેના હેતુથી જે આચરણ ધર્મની અંદર જે પવિત્રતા, શુદ્ધતા વર્તમાનની અંદર આવી જોઈએ અને સાથે સાથે ભગવાનની ભક્તિની અંદર એક સરખી સ્થિતિ, એક સરખી સમજણ, એક સરખી શ્રદ્ધા એ જે રહેવું જોઈએ, એનો જે ઠરાવ થવો જોઈએ, એનો જે ધડાવ રહેવો જોઈએ એ એક સરખો કેમ નથી રહેતો? સત્સંગનો જેને યોગ નથી એવા જીવાત્માને તો આ સમજણનો અભાવ હોય, પણ સત્સંગનો યોગ થયા પછી પણ જ્યારે એ સ્થિતિની અંદર ઉતાર ચડાવ આવે તો એની પાછળનું શું કારણ છે, એવો પ્રશ્ન અહીંયા મુક્તાનંદ સ્વામીએ બહુ સુંદર રીતે અહીંયા પૂછ્યો છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તો અશુભ એવા દેશ, કાળ, ક્રિયા અને સંગે તેને યોગે કરીને રહેતો નથી. ભગવાનની ભક્તિની અંદર, ભજન સ્મરણની અંદર અને પોતાના વર્તમાનની અંદર એટલે કે ધર્માચરણની અંદર એક સરખો ધડાવ એટલે કે એક સરખી સ્થિતિ નથી રહેતી, એની પાછળનો જો કોઈ હેતુ હોય તો ભગવાન શ્રીહરિ એમ સમજાવે છે કે અશુભ એવા દેશ, જે દેશકાળ, ક્રિયા અને સંગ તેને યોગે કરીને, જ્યારે જીવાત્માને અશુભ દેશ, અશુભ કાળ, અશુભ ક્રિયા અને અશુભ સંગનો યોગ થાય ત્યારે એ જીવાત્માની સમજણ, સ્થિતિ અને એની ક્રિયાની અંદર એ ફેર પાડી દે છે અને એનાથી એ જીવનની અંદર એ દ્રઢાવ, એ ઠરાવ એક સરખો રહેતો નથી. આપણને મનમાં એમ થાય કે અશુભ દેશ, કાળ, ક્રિયા, સંગ એને કેમ સમજવી? તો બહુ સુંદર આપણા શાસ્ત્રોના જ આધારે વચનામૃત આદિ ગ્રંથની અંદર પણ મહારાજે વિવિધ જગ્યાએ એનું બહુ સુંદર વિસ્તારથી વર્ણન સમજાવ્યું છે. પણ સંક્ષિપ્તની અંદર આપણે જોઈએ, અશુભ દેશ કોણે કહેવાય? આમાં કોઈ સ્થાન કે કોઈ દેશની વાત નથી, પણ અશુભ દેશનું જો વ્યાખ્યા અશુભ વ્યાખ્યાની સાથે, સામાન્ય રીતે દેશ લખ્યો હોય તો એ એક પ્રાંત પ્રદેશની વાત થાય, પણ જ્યારે અશુભ વિશેષણ સાથે એને જ્યારે સંબોધવામાં આવે છે ત્યારે અશુભ દેશ કોણે કહેવાય? ત્યારે જે પ્રાંત, પ્રદેશ અથવા તો જે સ્થાન હોય એ સ્થાનની અંદર ધર્મ, સદાચાર, નીતિ, મર્યાદાઓ ઇત્યાદિનું પ્રધાનપણું ન હોય. આ વસ્તુ સમજો, અશુભ દેશ કોણે કહેવાય? તો જે સ્થાનની અંદર ધર્મ, સદાચાર, નીતિ, મર્યાદા ઇત્યાદિ જે ગુણો છે એનું પ્રધાનપણું ન હોય અને જ્યાં સ્થાનમાં પવિત્રતા ન હોય તેવા તમામ જે સ્થાન છે તેને અશુભ દેશ કીધા છે. આ વસ્તુ સમજવા જેવી છે. જે સ્થાનની અંદર ધર્મ, સદાચાર વગેરે જે સત્કર્મોના જે કારણો છે, એનું મર્યાદાઓ જે છે, પવિત્રતા છે એનું પ્રધાનપણું ન હોય તેવા સ્થાનને અશુભ સ્થાન તરીકે, અશુભ દેશ તરીકે ઓળખવામાં આવે છે. પછી એ આપણું ગામ પણ હોઈ શકે, આપણું ઘર પણ હોઈ શકે, જ્યાં એવી પવિત્રતા નથી, જ્યાં એવું ધર્મનું આચરણ નથી, જ્યાં એવી મર્યાદાઓ નથી, તો એવું આપણું ઘર હોય તો પણ તે આવા કર્મને કરીને એ અશુભ દેશ, પ્રદેશ અથવા તો સ્થાન તરીકે એને શાસ્ત્રોએ સંબોધેલા છે. તો ભગવાન કહે છે એવા અશુભ સ્થાનનો યોગ થાય, જે સ્થાનની અંદર ધર્મ, સદાચાર, નીતિ, મર્યાદા, પવિત્રતા વગેરેનું પ્રધાનપણું ન હોય અને ત્યાં જે અધર્મનું આચરણ થતું હોય, ત્યાં દુરાચારનું આચરણ થતું હોય, જ્યાં મર્યાદાઓનું ઉલ્લંઘન થતું હોય, એવા સ્થાનની અંદર જ્યારે જીવાત્મા અથવા તો કોઈ વ્યક્તિ જ્યારે એવા પ્રદેશની અંદર પ્રવેશે, એવા સ્થાનની અંદર પ્રવેશે, એવા સ્થાનના યોગમાં આવે તો નિસંદેહ એના મન અને વિચારો ઉપર એની આડી અસર એની પડતી હોય છે અને એ આડી અસરને કારણે એના મનનો જે ઠરાવ છે, એની જે દ્રઢતા છે, જે સમજણ છે એને વિચલિત કરી નાખે છે. એટલે અહીંયા આગળ ભગવાને પ્રથમ લખ્યું કે અશુભ એવા દેશ એનો જ્યારે યોગ થાય ત્યારે એના કારણે એ દ્રઢાવ એ સ્થિર નથી રહી શકતો, એ દ્રઢાવ એક સરખો નથી રહી શકતો. એ જ રીતે અશુભ કાળ, કાળની પણ વ્યાખ્યા વાલા ભક્તો આપણા શાસ્ત્રોની અંદર ખૂબ સુંદર રીતે સમજાવી છે. કાળ એટલે કોઈ પણ ઘડી, સમય, ક્ષણ એને આપણે કાળ તરીકે ઓળખીએ છીએ, પણ અહીંયા અશુભ સાથે એને સંબોધવામાં આવે છે. એટલે અશુભ કાળ કોણે કહેવાય? તો એની પણ વ્યાખ્યા જો આપણે શાસ્ત્રના આધારે સમજીએ તો જે સમયમાં અશુભ અને મલિન ઘાટ થાય, આ વસ્તુ સમજવા જેવી છે, આ કોઈ 24 કલાકના કલાકોની સાથે કે એની ઘડી સાથે મિનિટ સાથે આની સરખામણી નથી, પણ કોઈ પણ જીવનની ક્ષણની અંદર, કોઈ ઘડીના છઠ્ઠા ભાગની અંદર પણ, જે ક્ષણની અંદર, જે પલની અંદર જીવાત્માને અશુભ અને મલિન સંકલ્પ વિચાર વગેરે જયારે ઉદ્ભવ થાય, એના સંકલ્પ વિકલ્પ જયારે થાય, અને માત્ર એ જીવાત્મા વિષયવાસના અને ભોગ વિલાસના વિચારોને પ્રધાનપણે વર્તતા હોય, એવા જે તમામ કાળ છે, એવો તમામ જે સમય છે, જે ભગવત ભક્તિ અથવા તો આત્મકલ્યાણના વિચારથી રહિત રહ્યો હોય, આત્મકલ્યાણ અને ભગવત ભક્તિના પ્રધાનપણાને ન્યૂન કરીને ભોગવિલાસને જગતના વિષયવાસનાની પાછળ એ જીવાત્માને સંકલ્પ વિકલ્પ થતા હોય, એવી જે પણ પળો છે, એવી જે પણ ક્ષણો છે, આ બધો અશુભ કાળ કીધો છે. જે કાળની અંદર, જે સમયની અંદર આવા સંકલ્પ થતા હોય, અને એ સમયનો અહીંયા આગળ સુંદર મહારાજે બહુ સુંદર વર્ણન સમજાવ્યું છે કે એવા સમયની અંદર તમારો જો સમય વ્યતીત થાય, એટલા માટે મહારાજે બહુ સુંદર વાત શિક્ષાપદ્રીની અંદર આદેશ કર્યો છે. ભગવાન શ્રી હરિ એમ બોલ્યા કે ભગવાનની ભક્તિવિતા વિના ક્ષણ માત્ર પણ જવા દેવી નહીં, એટલે દરેક ક્ષણને શુભ ક્ષણ બનાવવાની છે, દરેક સમયને શુભ સમય બનાવવાનો છે. જે સમય આત્મકલ્યાણના માર્ગથી ભટકીને માત્ર ભોગ વિલાસના સંકલ્પથી, જગતના વૈભવ વિલાસના સંકલ્પથી, વિષયવાસનાના સંકલ્પથી જયારે પ્રેરાતા હોય, અને એવા સમયની અંદર જે સંકલ્પ વિકલ્પ થતા હોય, જે જીવનની અંદર મોક્ષ કલ્યાણના માર્ગની અંદર બાધારૂપ બનતા હોય, કર્મની અંદર બંધનમાં આપણને મુકતા હોય, એવો જે તમામ સમય છે એને અશુભ કાળ કીધો. તો મહારાજ કે એવા અશુભ કાળનો યોગ થાય, એટલે એવા સમયની અંદર જયારે આપણે એવા વિચારોને પ્રધાનપણે જયારે રાખીએ અને એ વિચારોની અંદર ઓતપ્રોત રહીએ, માટે આપણા માટે અશુભ કાળ થઈ ગયો. ભગવાનની ભક્તિ માટે તો અહર્નિશ આપણને આજ્ઞા કરી છે શાસ્ત્રોની અંદર, રાત્રિ દિવસ જાગતા, સૂતા, ખાતા, પીતા, ચાલતા, બોલતા, બેઠતા, દરેક ક્રિયાની અંદર ભગવાનનું ભજન કરવાનું છે. પણ જે ક્રિયા, જે ક્ષણ, જે ક્રિયા ભગવાનની ભક્તિ અથવા તો ભગવાનની સ્મૃતિ વગર જયારે વ્યતીત થાય, એ અશુભ કાળ કીધો. આપણને મનમાં નિતર એમ થાય કે અશુભ કાળ કોઈ સમયની મર્યાદા હશે, સવારથી બપોર શુભ કહેવાય, બપોરથી આપણે ચોઘડિયા જોઈએ છીએ એ રીતે ચોઘડિયા, પણ અહીંયા ભક્તિના માર્ગ, કારણ કે આનો પ્રશ્નનો સંબંધ ભગવાનની ભક્તિ અને વર્તમાન સાથે છે. જે મહારાજે પ્રશ્નની અંદર મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે કે ભગવાનનું ભજન સ્મરણ અને વર્તમાનની અંદર દ્રઢાવ નથી રહેતો, એટલે એના સંબંધે જો કાળની વ્યાખ્યા કરીએ તો અહીંયા ચોગડિયું જોવાનું નથી, કારણ કે ભગવાનની ભક્તિ તો અહર્નિશ કરવાની છે, રાત્રિ દિવસ કરવાની છે, શ્વાસે શ્વાસે ભગવાનનું નામ લેવાનું છે, અને એવી ભગવાનની સ્મૃતિ પણ કેવી રાખવાની છે, ભગવાનની મૂર્તિની અંદર અખંડ મનને વૃત્તિ પૂરી રાખવાની છે. આપણે પૂર્વે વચનામૃતમાં જોઈ ગયા કે મનને ભગવાનના ચરિત્રોની અંદર ગૂંચવી રાખવું, ભગવાનની મૂર્તિની અંદર મનને પોરવી રાખવું, અને એવી રીતે ભગવાનની મૂર્તિની અંદર મન પોરવાયેલું હોય એ આપણા માટે શુભ કાળ છે. જે ક્ષણ, જે પળ ભગવાનની વિસરીને જગતના વિષય વાસનાની અંદર આપણે ઓતપ્રોત થયા, એ આપણા માટે બંધન કરતા કાળ થયો, અશુભ કાળ થયો. અને એવા કાળનો જયારે સંગ થાય, અર્થાત કે ભગવાન વિસરીને ભોગ વિલાસની અંદર જીવાત્મા જયારે રચ્યો પચ્યો રહે, તો એવા અશુભ કાળને કારણે, એવા સમયને કારણે, એવા સંકલ્પોને કારણે, એવા વિચારોને કારણે જીવાત્માની મતિ અને બુદ્ધિ મલિન થાય છે, અને એ મલિન ઘાટ જે થયા હોય એ જીવાત્માનો જે ઠહેરાવ છે, દ્રઢાવ છે, એને એ ન્યૂન કરી નાખે છે, એની અંદર સ્થિરતા રહેવા દેતો નથી. એ રીતે ભગવાને અહીં આગળ અશુભ કાળ, એ જ રીતે આગળ મહારાજે ત્રીજો કાર્યનું કારણ બતાવ્યું, અશુભ ક્રિયા. જે જ રીતે આપણે અશુભ કાળને સમજ્યા, એ જ રીતે જે ક્રિયા અથવા કર્મ તે શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલા જે ધર્માચરણની જે મર્યાદા એનાથી વિપરીત હોય, જે કલ્યાણ માર્ગની અંદર વિઘ્ન અને બંધન કરતા બનતા હોય, જે વિધિ નિષેધની અંદર જે આપણને મર્યાદાઓ બતાવી છે એમાં જે જે ક્રિયાઓને નિષેધ કરવામાં આવ્યો છે, એ નિષેધ કરવામાં આવેલી તમામ ક્રિયા એ જ્યારે જીવાત્મા એનો સંગ કરે, એ ક્રિયાનો યોગ કરે, અર્થાત તો એ ક્રિયાને અનુસરે અથવા એ ક્રિયાના સંબંધમાં આવે, ત્યારે એવી ક્રિયા એને અશુભ ક્રિયા કીધી છે. પુનઃ સમજીએ, અશુભ ક્રિયા એટલે શું? જે અસત્કર્મ છે, સત્કર્મ અને અસત્કર્મની શાસ્ત્રોએ વ્યાખ્યા સમજાવી છે, જે ધર્મ મર્યાદાની અંદર હોય, જે શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલા એવા જે ધર્માચરણને જે વિધિ નિષેધની અંદર, જે વિધિની અંદર જે કર્મ કરવાની આજ્ઞાઓ કરેલી હોય, પછી શિક્ષાપત્રીની અંદર કરેલી હોય, વચનામૃતની અંદર કરેલી હોય, ભાગવદ ગીતાની અંદર કરેલી હોય, શ્રીમદ ભાગવતની અંદર કરેલી હોય, વેદ ઉપનિષદ પુરાણ વગેરેની અંદર આચરણના જે ધર્મ બતાવ્યા છે, ઉપાસનાના જે ધર્મ બતાવ્યા છે, એની જે મર્યાદાઓ શાસ્ત્રોએ બતાવેલી છે એને અનુસરીને જે જીવાત્મા, હું પુનઃ વાત આજે એટલા માટે દોહરાવું છું કે મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન એ માત્ર વર્તમાન અને ભગવાનનું ભજન એને ઉદ્દેશીને નથી, પણ એની પાછળનો હેતુ એ રહેલો છે કે જે ભગવત પ્રાપ્તિ માટે, મોક્ષની પ્રાપ્તિ માટેનું પરમ સાધન છે એવી ભગવાનની ભક્તિ અને એવું ધર્માચરણ એટલે પાત્રતા, એની અંદર એક સરખી સ્થિતિ રહે તો ભગવાનની ધામ સુધી જીવાત્માની ગતિ થાય. અને એટલા માટે મોક્ષ ધર્મ સાથેનો આ સંબંધ પ્રશ્ન જોડાયેલો છે. અને એટલા માટે જે પણ ક્રિયા મોક્ષ ધર્મની અંદર બંધન કરતા અથવા વિઘ્ન કરતા ઉત્પન્ન થતી હોય એવી જે પણ ક્રિયા, એને શાસ્ત્રની દ્રષ્ટિએ અશુભ ક્રિયા કહેવામાં આવે છે. જે ધર્મ મર્યાદાથી વિપરીત હોય, જે શાસ્ત્રોની બાંધેલી મર્યાદાથી વિપરીત હોય, શાસ્ત્રોએ જે નિષેધ કરેલા કર્મો છે એ કર્મને જ્યારે જીવાત્મા અનુસરે ત્યારે જીવાત્માની બુદ્ધિ અને મતિ ભ્રષ્ટ થાય છે. હમણાં પૂર્વે વચનામૃતની અંદર પણ આપણે આ વસ્તુ સમજ્યા. મહારાજ કે કોઈના ગળાની અંદર હાથ નાખીને બેસે અને પછી એમ કે ભગવાન આપણી મતિ એ ઠેકાણે નથી રાખતા, તો એ ક્રિયા અશુભ કરી, અશુભ સ્થાનમાં ગયા, અશુભ દેશ એટલે અશુભ સ્થાનમાં ગયા જ્યાં એવું અધર્મ આચરણ થતું હતું, એવા સ્થાનનો યોગ કર્યો, તમે એવાનો સંગ કર્યો, એવી ક્રિયાનો સંગ કર્યો, એવા સમયની અંદર તમે ગયા કે જે જ્યાં ભગવાન વિસરાઈ જાય, અને એવા સમયનો તમે વ્યતીત કર્યા, ભગવાનને ભૂલ્યા જે સમયની અંદર, એ તમારા માટે મોટું જોખમ બન્યું. દરેક ભક્ત માટે જે ક્ષણની અંદર ભગવાન વિસરાય છે એ ક્ષણની અંદર જ અસુરી તત્વો અથવા તો અધર્મ એ હાવી થાય છે. જો ભગવાનને પ્રધાનપણે જીવનમાં દ્રઢ કરીને રાખ્યા હોય, ભગવાનની આજ્ઞાઓને, ધર્મ આજ્ઞાઓને જો આપણે પ્રધાનપણે કરીને રાખ્યું હોય, તો વેદનું મત છે ધર્મો રક્ષેતી રક્ષતઃ, આપણે ધર્મનું રક્ષણ આપણા જીવનમાં ન કર્યું એટલે ધર્મના અધર્મ એ આપણા ઉપર હાવી થયું, અને અધર્મ હાવી થયું એટલે મહારાજે વચનામૃતમાં અનેક જગ્યાએ શબ્દ વાપર્યા છે, સાવધાન થઈને, ખબરદાર થઈને, એવા શબ્દો વચનામૃતની અંદર મહારાજે પ્રયોગ કરેલા છે. તો એ અનુસંધાને જે અશુભ ક્રિયા શાસ્ત્રોની અંદર બતાવી છે ભગવાન સ્વામિનારાયણ, એમ અહીંયા સમજાવે કે જે ક્રિયા અથવા કર્મ તે શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલા ધર્મ આચરણથી વિપરીત હોય અને આત્મકલ્યાણના માર્ગની અંદર વિઘ્ન અને બંધન કરતા થતા હોય, જે વિધિ નિષેધની અંદર નિષેધિત જે કર્મો છે એવા તમામ પ્રકારના કર્મ, દોષયુક્ત કર્મ છે, એવા કર્મનો જ્યારે જીવાત્માને સંગ થાય છે ત્યારે એ કર્મના ફળ સ્વરૂપે એને જ્યારે કર્મ ઓતપ્રોત થાય, એ કર્મને અનુસરે ત્યારે એ કર્મ કરતા કરતા એ જીવાત્માનો જે મતિ છે, એની બુદ્ધિ છે, એ ભ્રષ્ટતા થાય છે. અને એ મતિ ભ્રષ્ટ થવાથી, બુદ્ધિ ભ્રષ્ટ થવાથી જીવાત્માનું જે સમજણ અથવા તો જે ભક્તિનું જે અંગ હતું, વર્તમાનનું જે અંગ હતું, એમાં જે ઠરાવ હોવો જોઈએ, દ્રઢાવ હોવો જોઈએ, એ દ્રઢાવની અંદર એમાં દોષ ઉત્પન્ન થાય છે, એટલે અશુભ ક્રિયા. અને ચોથું મહારાજે બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું મહારાજ કે અશુભ સંગ, પૂર્વે જે બતાવ્યા એવા જે અધર્મો, એ અધર્મનું આચરણ કરતા, જે ધર્મ મર્યાદાથી વિપરીત વર્તન કરનારા એવા જે જે વ્યક્તિઓ હોય, જેને આપણે નાસ્તિક પણ કહીએ છીએ, અધર્મી પણ કહીએ છીએ, પાપી જીવ પણ શાસ્ત્રોએ સંબોધ્યા છે, અસુરી જીવ સંબોધ્યા છે, આસુરી વૃત્તિવાળા સંબોધ્યા છે, એવા અનેક પ્રકારના વિશેષણોથી એ વ્યક્તિઓને, જીવોને સંબોધ્યા છે, જેને મહારાજે પણ વચનામૃતની અંદર કીધું કે દૈવી જીવ હોય ને આસુરી જીવ હોય, એના લક્ષણ પણ શાસ્ત્રોને બતાવ્યા છે કે જે દૈવી જીવ હોય એને ભગવત ભક્તિની અંદર, ભગવત કથાની અંદર, ભગવત સેવાની અંદર અને ભગવાનની સ્મૃતિ કરવાની અંદર, સેવા કરવાની અંદર એને આનંદ આવે, અને જે એનાથી વિપરીત હોય એટલે જે આસુરી બુદ્ધિવાળા હોય એને તો એ ન ગમે, એને તો માત્ર જગતના વિષય વ્યવહાર ડોળવા એને ગમે, ચાળા ચૂંથવા ગમે, આ જગતના અને જે આસુરી બુદ્ધિવાળા, વિપરીત જે બુદ્ધિવાળા વ્યક્તિઓ છે એને વ્યાખ્યાઓ શાસ્ત્રોએ સમજાવી છે. અહીંયા આગળ મહારાજ કહે છે અશુભ સંગ, એટલે જે વ્યક્તિઓ અથવા તો જે સ્થાન અથવા તો જે ક્રિયાઓ, આ તમામ જે બતાવ્યા ઉપર પૂર્વે જે આપણે વાત સમજ્યા એ પ્રમાણે ધર્મ મર્યાદા રહિત આચરણ થતું હોય, ધર્મ મર્યાદાથી રહિત જ્યાં વાતાવરણ હોય, ભગવાનને વિસરીને જ્યારે અન્ય પદાર્થોની અંદર, વિષય વાસનાની અંદર, ભોગ વિલાસની અંદર મનની વૃત્તિઓ ખેંચાતી હોય, એના સંકલ્પ વિકલ્પ થતા હોય, આવા તમામ જે અશુભ જે સ્થાનો છે, એવા અશુભ વ્યક્તિઓ અને સ્થાનો, એનો જ્યારે સંગ થાય ત્યારે એને અશુભ સંગ કીધો. અહીંયા શાસ્ત્રની અંદર વચનામૃતમાં મહારાજે કીધું કે અશુભ એવો જે સંગ, તો જે માર્ગ ઉપર, અધર્મના માર્ગ ઉપર ચાલનારા વ્યક્તિઓ હોય, જે અધર્મનું પોષણ કરનારા વ્યક્તિઓ છે, જેવા દોષયુક્ત વ્યક્તિઓ છે, અને તેના યોગમાં જો જીવાત્મા રહે તો સહજ રીતે એ એમાંથી પછી એનો અસર, એની જે છાંટ છે એ છાંટ એના ઉપર પડે અને એ આપણી જે ઠેરાવ, આપણી જે દ્રઢતા છે એ દ્રઢતા ઉપર એની અસર થાય અને આપણી દ્રઢતા એ ધીમે ધીમે એ સંગદોષે કરીને, એ સંગદોષે કરીને એની અંદર ઓસરે. એટલે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નની અંદર મહારાજ બહુ સુંદર ઉત્તર વાત સમજાવી. પછી શ્રીજી મહારાજે મહારાજ બોલ્યા છે, એ તો અશુભ એવા જે દેશ કાળ ક્રિયા અને સંગ તેને યોગે કરીને રહેતો નથી. અહીંયા મહારાજે એનું કારણ બતાવ્યું કે અશુભ એવા જે દેશ કાળ ક્રિયા અને સંગ એના કારણે એ રહેતો નથી. પછી મહારાજ એની વિસ્તારથી વાત સમજાવે છે અને તે દ્રઢાવ પણ ત્રણ પ્રકારનો છે, ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ. દ્રઢાવ જે આપણે સમજીએ છીએ એની અંદર પણ ત્રણ ભેદ રહેલા છે, ઉત્તમ પ્રકારનો દ્રઢાવ, મધ્યમ પ્રકારનો દ્રઢાવ અને કનિષ્ઠ પ્રકારનો દ્રઢાવ. આ દ્રઢાવ છે એના ત્રણ વ્યાખ્યા છે, દ્રઢાવ નથી એની એક જ વ્યાખ્યા છે કે દ્રઢાવ જ નથી, સમજણ જ નથી, સ્થિરતા તો નથી અને એવો યોગ પણ નથી, એના માટે એક જ વ્યાખ્યા છે, નાસ્તિકપણું, અધર્મીપણું, આસુરીપણું, એ જે તમે એને શબ્દથી નવાજી શકો પણ એ એક જ છે. પણ દ્રઢાવ જેને છે એમાં પણ ત્રણ પ્રકારના ભેદ આપણે જોઈ શકીએ છીએ. એટલે દરેકની સ્થિતિ અલગ અલગ છે, દ્રઢાવ એક જ છે. અને દ્રઢાવ કેવો? તો ભગવાનની ભક્તિ કરવાનો દ્રઢાવ અને ભગવાનની આજ્ઞામાં વર્તમાનમાં રહેવાનો દ્રઢાવ, આ એક દ્રઢાવનું સ્વરૂપ છે. પણ એ દ્રઢાવના આચરણની અંદર ઘણી વખત ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ એવા ત્રણ ભેદ જોવા મળે છે. એ આચરણની દ્રષ્ટિએ છે, સિદ્ધાંતની દ્રષ્ટિએ નથી. આ વસ્તુને આપણે સમજીએ, જે દ્રઢાવનો સિદ્ધાંત છે, જે ઠરાવનો સિદ્ધાંત છે, જે દ્રઢતાનો નિશ્ચયનો જે સિદ્ધાંત છે, એ નિશ્ચયની સિદ્ધાંતની વ્યાખ્યા એક જ છે પણ એની સ્થિતિ જે છે એની સ્થિતિની અંદર ત્રણ ભેદ જોવા મળે છે. એ એના કાર્યથી જોવા મળે છે, એની અંદર વેગ કેટલો છે એનાથી જોવા મળે છે. એ વેગના આધારે એની સ્થિતિ ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ નક્કી થાય. અને અહીંયા મહારાજ એની બહુ સુંદર વ્યાખ્યા સમજાવે છે. તો ઉત્તમ જે દ્રઢતા હોય જેને, તેને તો દેશ કાળ ક્રિયા અને જે સંગ એ જો અતિ ભૂંડા થાય તો તે ઉત્તમ દ્રઢાવને પણ ટાળી નાખે. મહારાજ કે હવે જો સાવધાની કરી છે, અહીંયા ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતની અંદર બહુ સુંદર સાવધાની કરી કે કોઈએ ગુમાનમાં ન રહેવું કે મને તો ઉત્તમ દ્રઢાવ છે. ઘણી વખત હરિભક્તોને કહીએ ને તો હરિભક્તો એવો પોતાનો ભાવ વ્યક્ત કરતા હોય છે, એની ભાવનાને અમે નતમસ્તક થઈએ, વંદન કરીએ છીએ, પણ એ ભાવનાની અંદર જ્યારે અહંકાર આવી જાય, અહંકાર અર્થાત કે મમત અહમપણું આવી જાય કે ભાઈ મને તો આવી મારી સ્થિતિ છે, મને કોઈ કાળે ફેર પડે નહીં, એના માટે પણ સાવધાન થવાની જરૂર છે. મહારાજે એ વાત સમજાવી કે ઉત્તમ જેની દ્રઢતા છે, જેનો ઉત્તમ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય છે, જેની સમજણ ઉત્તમ છે, એવા વ્યક્તિઓને પણ જો, એવી સ્થિતિ પામેલા વ્યક્તિઓને પણ જો, એવા સામર્થ્યવાના વ્યક્તિઓને પણ જો, જો દેશ કાળ ક્રિયા અને સંગ એ જો ભૂંડા થાય, અતિ ભૂંડા એને જો યોગ થઈ જાય તો એના ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે છે. અહીંયા વાત વિચારજો, આપણે ઘણી વખત મુક્તો અને પામર જીવ એની સરખામણી કરતા હોઈએ, એની અંદર આપણે એનો વાદ લેતા હોઈએ છીએ. પણ અહીંયા મહારાજ જે સાવધાન કરે છે, ઉત્તમ સ્થિતિને પામ્યા હોય તો ઉત્તમ સ્થિતિ પામ્યાને પણ અવકાશ રહેલો છે, જો એને અતિ ભૂંડા દેશ કાળ ક્રિયા અને સંઘનો યોગ થાય. આપણે દેશ કાળ ક્રિયા સંઘની વ્યાખ્યા ઉપર સારી રીતે વિસ્તારથી સમજ્યા છીએ અને એવા સ્વરૂપની અંદર, એવા સંઘની અંદર, એવા કાળની અંદર, એવા દેશની અંદર અને એવી ક્રિયાથી જ્યારે અતિ ભૂંડા એવા જે સંબંધ જીવાત્માને થાય છે તો એની દ્રઢતા ઉત્તમ હતી. એની દ્રઢતા કેવી છે? ઉત્તમ છે, અર્થાત કે સ્થિતિ પામેલો છે, સિદ્ધ થયેલો છે. એવો જીવાત્મા પણ જો અતિ ભૂંડા દેશકાળ ને ક્રિયાનો જો સંગ થાય તો મહારાજ કે એની ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે. આ મહારાજ અહીંયા આગળ નાખી શકે એવો શબ્દ નથી રાખ્યો, મહારાજે વચનામૃતમાં શબ્દ લખ્યો ટાળી નાખે. નેતર એમ લખ્યું હતું કે ટાળવાની સંભાવના છે, ટળી શકે છે તો વિકલ્પ રહેત, પણ અહીંયા મહારાજે વિકલ્પ નથી બતાવ્યો. મહારાજે કીધું કે અતિ ભૂંડા દેશકાળનો જો યોગ થાય તો જીવાત્માની ઉત્તમ દ્રઢતા પણ ટળી જાય છે. એનો અર્થ એ થયો કે ઉત્તમ દ્રઢતા વાળાએ પણ એ સાવધાની રાખવાની જરૂર છે કે મને ભૂંડા દેશ કાળ ક્રિયા અને સંગનો યોગથી ચેતતા રહેવાનું છે, એને દૂર રહેવાનું છે. અશુભ એવા જે દેશ કાળ ક્રિયા સંગનો યોગ ન થાય અને જો યોગ થાય તો તત્કાળ તેનો ત્યાગ કરવો, એ સિદ્ધાંતને ઉત્તમ દ્રઢતા વાળા હોય તો પણ ગુમાનમાં ન રહેવું, કે મારી દ્રઢતા ઉત્તમ છે, મને કોઈ કાળે ફેર પડે નહીં, કારણ કે જો અશુભ દેશકાળ ક્રિયા સંઘનો યોગ હશે તો ઉત્તમ દ્રઢતા વાળાને પણ ફેર પડશે. અને આપણે વાલા ભક્તો વર્તમાન જીવનની અંદર ઘણી વખત જોઈએ છીએ કે મોટી મોટી જે વાતો કરનારા હોય પણ જયારે આવા દેશ કાળ ક્રિયા સંઘનો યોગ થયો છે અને પોતાની દ્રઢતાથી ચલાયમાન થયા છે, અહંકાર ભરનારા જે હતા, ફૂંફાડા મારનારા હતા શેષનાગની જેમ કે અમને કોઈ વાળ વાંકો ન કરી શકે, એ ભગવાનને મૂકીને પોતાના આત્મ અહમને જેને પ્રધાનપણે જે વર્તતા હતા પોતાના આચરણથી, પોતાની સમજણથી, પોતાના જ્ઞાનથી એ અહંકારી જયારે એ જીવ થયો ત્યારે એ અહંકારે યુક્ત એ ભૂંડો દેશકાળ ક્રિયાસંઘ ભગવાનનું પ્રધાનપણું ગૌણ થઈ ગયું. અને ભગવાનનું પ્રધાનપણું ગૌણ થયું એટલે અશુભ દેશકાળ થઈ ગયો, એ અશુભ દેશકાળ ક્રિયા થઈ ગઈ. ભગવાનની આજ્ઞામાં ભગવાનની પ્રસન્નતાને પ્રધાનપણે ના રાખીને પોતાના કર્મનું પ્રધાનપણું જાણ્યું એટલે અશુભ દેશકાળ ક્રિયા. ભગવાનના પ્રધાનપણાને ભગવાનને કરતા અડતા ન જાણીને હું આમ કરી નાખીશ ને હું આમ કરી દઉં એવો જયારે અહમ આવે તો અશુભ દેશકાળ ક્રિયા થઈ. જયારે ભગવાનને આજ્ઞામાં વર્તવાની ચીવટને બદલે હું કરું એ સાચું છે, ભગવાને લખ્યું એ 200 વર્ષ જૂની વાત થઈ ગઈ કે યુગો સુધી પહેલા ગીતાની અંદર ભગવાને લખ્યું એ તો વર્ષો જૂની યુગો જૂની વાત થઈ ગઈ, આજના સમય પ્રમાણે ન ચાલે. આવો જે વિચાર આવો ને અશુભ વિચાર અશુભ કાળ આવો સંકલ્પ થયો ને ભગવાનના કાર્યની અંદર એ દોષ દેખાણો એ અશુભ કામ, કારણ કે ભગવાનના કાર્યની અંદર ભગવાનની મૂર્તિની અંદર ભગવાનની ક્રિયાઓની અંદર ભગવાને કરેલી આજ્ઞાઓની અંદર જયારે કોઈ શંકા ઉત્પન્ન થાય અથવા તો એની સાથે સુસંગત થવાની જે નિષ્ઠા હોવી જોઈએ, દ્રઢતા એવી હોવી જોઈએ કે ભગવાને જે પણ કીધું છે એ આપણા કલ્યાણ માટે કીધું છે, સુખ આવે દુઃખ આવે કોઈ પણ પરિસ્થિતિની અંદર પણ એ વાતને મૂકવી નથી, તારે એને દ્રઢતા કીધી. એ દ્રઢતા રહે ન રહેવું નથી પણ ક્યારે ટળે, મહારાજે લખ્યું કે ભૂંડા દેશકાળનો જો યોગ થાય ત્યારે એ ઉત્તમ દ્રઢતા ટળી જાય છે. એટલે ઉત્તમ દ્રઢતા વાળાએ પણ ભૂંડા દેશ કાળ ક્રિયા સંઘથી સાવધાન રહેવું અને એનો યોગ ન કરવો. યોગ જો અનાયાસે થઈ ગયો હોય તો તત્કાળ સાવધાન રહી એને ટાળી દેવો, એ યોગમાંથી છૂટું થઈ જવું કે જેથી કરીને આપણી મન બુદ્ધિ વિચાર એની અંદર એ વિક્ષેપ ન પાડે, આપણી સ્થિરતાને ડલાવે નહીં, એવી રીતે મહારાજે વાત કરી. અને અહીંયા મહારાજે એનાથી વિશેષ વાત એ સમજાવી મહારાજ કે ઉત્તમ દ્રઢતા જો હોય તેને પણ જો ભૂંડા દેશકાળનો યોગ થાય છે તો તેની ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે છે, તો મધ્યમ અને કનિષ્ઠ દ્રઢતાની તો શી વાત કરવી. મહારાજ કે જો ઉત્તમ માટેની આ પરિસ્થિતિ હોય એને જો આવું વિઘ્ન નડતું હોય તો મધ્યમ અને કનિષ્ઠ જે દ્રઢતા છે એને તો બિલકુલ સાવધાન રહેવાની જરૂર છે, એને તો બિલકુલ ગાફલઈ ચાલે એમ નથી. કારણ કે જો એ ન રહે સાવધાન તો જો ઉત્તમ વાળાની ન રહેતી હોય તો મધ્યમ અને કનિષ્ઠ દ્રઢતા વાળાની તો શું હાલત થાય. એટલે એના માટે મહારાજ અહીંયા આગળ સુંદર વાસને કહી છે. વાલા ભક્તો આ પાછળનું કારણ બહુ સમજવા જેવું છે, એની પાછળ જે વિજ્ઞાન જે છે આ શાસ્ત્રોના મતની અંદર એ બહુ સમજવા જેવું છે. સામાન્ય રીતે મનુષ્ય પ્રકૃતિ સ્વભાવ કેવો હોય કે સહજતાથી પરિસ્થિતિને આધીન થઈ જતા હોય છે. આ વસ્તુને આપણે સમજીએ, કોઈ પણ મનુષ્ય સહજ પ્રકૃતિ સ્વભાવ હોય છે કે પરિસ્થિતિને આધીન થઈ. તમને દ્રષ્ટાંત આપું, આમ ઢાળ હોય ને અને ઢાળમાં તમે ઉપરથી પાણી રેડો એટલે ઢાળમાં એ પાણી નીચે વહેતું જાય. જેમ ઢાળમાં પાણી વહી જાય એમ મનુષ્યની વૃત્તિ છે ને એ સમયને આધીન પરિસ્થિતિઓને આધીન ઢાળમાં જતી રહે છે. આપણો સહજ પ્રકૃતિ સ્વભાવ છે, આ દોષ નથી, પણ પ્રકૃતિનેથી ઉપર ઉઠવું કારણ કે અપ્રકૃતિક બનવું છે. પ્રકૃતિ એટલે માયા, આપણે પૂર્વે વચનામૃતની અંદર સમજ્યા હતા માયાનું સ્વરૂપ. તો જે પ્રાકૃતિક જે છે આ બધી માયાની રચના છે, એ માયાથી પર થવું એટલે બ્રહ્મસ્થિતિને પામવી. એટલે એ પ્રકૃતિના જે નિયમો છે, પ્રકૃતિ એટલે જે શરીર સંબંધી નિયમ છે, શરીરનો ધર્મ છે ત્યાં સુધી યથાવત છે, બરાબર છે. પણ જયારે આત્મકલ્યાણનો ધર્મ આવે ત્યારે આત્મકલ્યાણના ધર્મ માટે, આત્મકલ્યાણના કાર્યો માટે એ પ્રાકૃતિક ધર્મથી, એટલા માટે ભગવાને લખ્યું કે ત્રણેય દેહથી પર એવો જે પોતાનો સ્વરૂપ, શિક્ષાપત્રી મહારાજ કહે છે કે સ્થૂળ સૂક્ષ્મને કારણે ત્રણેય પ્રકૃતિ જે શરીર છે એનાથી પર જે રહેલું એવું બ્રહ્મ સ્થિતિ, એ બ્રહ્મને ભાવને મહારાજ કે જાગૃત કરી પછી એ બ્રહ્મ ભાવે કરીને એ પરમાત્માની ભક્તિ કરવી, આ સ્થિતિ આપણને સમજાવે છે. એટલે પ્રકૃતિક જે મનુષ્યનો સ્વભાવ છે કે પરિસ્થિતિની આદન થઈ જાય છે, નિહિત સ્વાર્થ હોય, મોહ માયા હોય, માન હોય, કામ હોય વગેરે જેનો યોગ થાય, એટલે એ વિપરીત દેશ કાળ અને ક્રિયા સંઘનો યોગ થાય તો જેમ ઢાળમાં પાણી વહે એમ તે વૃત્તિઓ એની સહેજે એમાં ઢાળમાં ખેંચાય છે. મનુષ્યનો સ્વભાવ છે એ ઢાળની અંદર જેમ પાણી જતું રહે એને મહેનત ના કરવી પડે, એના માટે પુરુષાર્થ અનાયાસે ખેંચાય. એમ મનુષ્યની વૃત્તિ પણ આવા અશુભ દેશકાળ ક્રિયાસંગનો યોગ થાય ને એટલે વૃત્તિઓ એમાં ખેંચાવા માંડે છે, એમાં આસક્ત થઈ જાય છે. અને પરિણામે ભગવત સ્મરણ, ભગવત ભક્તિ અને ભગવાનની મૂર્તિની સ્મૃતિ અને જે ભગવાનની બાંધેલી મર્યાદાઓ એના આચરણની અંદર એ ભૂલીને એ વળાંક લે છે અને પછી ભૌતિક વિષયોની અંદર એ પોરવાય છે અને ઓતપ્રોત થઈ જાય છે. પછી એ વિષય બની જાય છે, કામી બની જાય છે, ક્રોધી બની જાય છે, લોભી બની જાય છે અને જીવાત્મા એ પ્રકૃતિ ભોગવતો ભોગવતો એ વિષયને આધીન થઈ જાય છે, વિષય જીવ થઈ જાય છે એટલે મુક્ત થઈ શકતો નથી. એટલા માટે અહીંયા આગળ મુક્તાનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો છે કે ભગવત સ્મરણ અને વર્તમાનની અંદર દ્રઢાવ કેમ નથી રહેતો, કારણ કે દ્રઢાવ રહેશે તો તમે તમારા લક્ષ્ય સુધી પહોંચશો. અને લક્ષ્ય શું છે? મેં એટલા માટે પહેલા યાદ કરાવ્યું કે આ પ્રશ્ન છે એ માત્ર આચરણની શુદ્ધતા માટે નથી, પણ આચરણની શુદ્ધતા દ્વારા પ્રાપ્ત થતી પાત્રતા અને ભગવદ્ ભક્તિ દ્વારા પ્રાપ્ત થતી પ્રસન્નતા, આ બંનેનો સમન્વય, પાત્રતા અને ભગવાનની પ્રસન્નતા, એના ફળ સ્વરૂપે જે મળતી મોક્ષની પ્રાપ્તિ, એને અનુસંધાને આ પ્રશ્નનો છેડો જાય. કારણ કે મુક્તાનંદ સ્વામીનો હેતુ જીવાત્માને કલ્યાણના માર્ગે આગળ વધારવાનો છે, દુનિયાને દેખાડવા આચરણની વાત નથી. અને એટલા માટે ઉદ્દેશને ધ્યાનમાં રાખી આ પ્રશ્નને જયારે આપણે સમજીએ ત્યારે મહારાજે એનો ઉત્તર કર્યો કે અશુભ એવા દેશ, કાળ, ક્રિયા અને સંગ એનો જીવાત્માને જયારે યોગ થાય છે ત્યારે એના કારણે દ્રઢાવમાં વિક્ષેપ ઉભા થાય છે. અને મેં જેમ સમજાવ્યું, પાણી જેમ ઢાળમાં વહે એમ સહેજે સહેજે વિષય, વાસના, નિહિત સ્વાર્થ, મોહ, કામ, ક્રોધ, આ બધા જયારે એનો યોગ થાય જીવાત્માને ત્યારે એની વૃત્તિઓ એમાં ખેંચાય છે, ઢાળમાં જેમ ખેંચાતી હોય એમ, અને એ ખેંચાય ત્યારે એ ભગવાનથી દૂર થઈ જાય છે, એ ભગવાનથી એને વિક્ષેપ, એને વિઘ્ન ઉભા કરે છે ભગવત માર્ગેથી. અને અંતે એ પરિસ્થિતિને આધીન થયેલો જીવ એ પછી મોક્ષથી ચલાયમાન થઈ જાય છે, મોક્ષથી વંચિત રહી જાય છે. એટલા માટે મહારાજ કે ઉત્તમ સ્થિતિને જો પામેલા, જો સ્થિતિને અનુસરનાર એવા જીવ હોય, સમજણ વાળા, સ્થિતિ વાળા, સિદ્ધ દશા વાળા હોય, પણ જો ગાફલત રાખે અને ભૂંડા દેશકાળ યોગનો, જો સંઘનો યોગ થાય તો મહારાજ કે એની દ્રઢતા પણ એ ટકી શકે નહીં. તો મધ્યમ અને કનિષ્ઠ હોય એને તો બિલકુલ સાહસ કરવાની જરૂર નથી, એને તો વધારે ખબરદાર અને સાવધાન રહેવાની જરૂર છે કે જેથી કરીને એ પોતાના મોક્ષ માર્ગથી વિચલિત ન થઈ જાય, એનાથી ચલિત ન થઈ જાય. એટલા માટે મહારાજે સુંદર અહીંયા વાત લખી સમજાવી. અને આગળ પછી ભગવાન શ્રી હરિ એમ બોલ્યા, અને દેશ, કાળ, ક્રિયા અને સંઘ એ તો અતિ ભૂંડા થાય ને તેમાં પણ દ્રઢતા જેમ છે એમને એમ જો રહે તો એમ એને પૂર્વનું ભારે બીજબળ છે ને ભારે પુણ્ય છે. મહારાજ કે જો આ સંસારની અંદર જીવાત્મા જે કર્મના ફળ સ્વરૂપે મનુષ્ય આદિ જન્મ લે છે એ પૂર્વે પણ જીવાત્માએ અનેક કર્મ કરેલા છે. આપણને સહજ વ્યક્તિ માટે, સામાન્ય વ્યક્તિ માટે મહારાજે પહેલો સિદ્ધાંત બતાવ્યો. અહીંયા આગળ આપણે ભેદ જરા સમજીએ. મહારાજે પહેલો સિદ્ધાંત બતાવ્યો એ સામાન્ય જીવ માટે બતાવ્યો કે જે જીવ ઉત્તમ દ્રઢતા વાળો હોય પણ અતિ અને જ્યારે ભૂંડા દેશ, કાળ, ક્રિયા અને સંઘનો યોગ થાય તો એની દ્રઢતામાં વિક્ષેપ પડે, પડે ને પડે. અને મધ્યમ કનિષ્ઠ વાળાને તો બિલકુલ પડે. પણ હવે મહારાજ એક આપણને એક વૈકલ્પિક દર્શન કરાવે છે સિદ્ધાંતનું. મહારાજ કે જો દેશ, કાળ, ક્રિયા, સંઘ ભૂંડા થાય તેમાં પણ દ્રઢતા જેમ છે એમને એમ રહે છે. આપણને એવું પણ સંસારમાં જોવા મળે કે વિપરીત દેશકાળમાં હોવા જોઈએ જળ કમળવત જેમ પાણીની અંદર કમળ રહે છે, એ પાણીથી નિર્લેપ રહે છે, એ રીતે જીવાત્માને કદાચ અશુભ એવા જે દેશ, કાળ અને સંઘ એનો યોગ થયો હોય, ક્રિયા વગેરે થઈ હોય, છતાં પણ એની દ્રઢતા એ જેમ છે એમની એમ રહે છે તો એની પાછળનું જો હેતુ હોય તો એના પૂર્વનું ભારે બીજ બળ છે અને ભારે પુણ્ય છે. મહારાજ કે એવું જો દેખાય ને તો માનજો આ એની સામર્થ્ય નથી, આ જીવાત્માની સામર્થ્ય નથી, આ જીવાત્મા. એટલે હું આ સાવધાન એટલા માટે કરું છું કે એને પણ અહંકારમાં ન લેવું કે આ ભક્ત અશુભ દેશકાળમાં હોવા છતાં પણ એ સ્થિર છે, એની 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 સામર્થ્યનું પ્રદર્શન નથી, પણ એના ઉપર એના પૂર્વજન્મના કર્મ સ્વરૂપે, એટલે અહીંયા આગળ મહારાજે શબ્દ લખ્યો, પૂર્વનું બીજબળ છે અને ભારે પુણ્ય છે અને પુણ્યનું ફળ એ ભગવાને એને આપ્યું છે માટે એ સ્થિતિ એની છે. આ વસ્તુને ખાસ સમજો વાલા ભક્તો. ભગવાન શ્રી હરિ કહે છે કે ભૂંડા દેશકાળને જો ક્રિયાનો યોગ થયો હોય છતાં દ્રઢતા જેમ છે એમ તેમને એમ જો દેખાતી હોય, રહેતી હોય, તો એની પાછળનું કારણ કે એને પૂર્વનું ભારે બીજબળ છે, એ જીવાત્માનું પૂર્વનું કર્મ એવું બળવાન છે અને એનું ભારે પુણ્ય છે, એને પુણ્ય એવા કર્યા છે અને એ પુણ્ય કર્યા છે પૂર્વે કર્યા છે એટલે પ્રારબ્ધ છે, અને એવા પ્રારબ્ધનું ફળ જીવાત્માને કોણે આપ્યું? પરમાત્માએ આપ્યું. તો એ ભગવાનની કૃપાથી એ જીવાત્માની ઉપર પરમાત્માની કૃપા દ્રષ્ટિ છે. કયા કર્મના કારણે? એ પૂર્વના કર્મના કારણે ભગવાનની કૃપા દ્રષ્ટિ છે. એટલા માટે કહું છું ભગવાનને વિસરીને અહંકારી થઈને આ એકેય આમાં કામ ન આવે, પણ ભગવાનનું પ્રધાનપણું રહે એવી રીતે ભગવાનનું પૂર્વના જે સંસ્કારો અને કર્મ છે એના ફળ સ્વરૂપે. અને પૂર્વનું બીજબળની પણ શાસ્ત્રોએ બહુ સુંદર વ્યાખ્યા કરી છે. પૂર્વે જે જીવાત્માએ સત્સંગ કર્યો હોય, ભજન કર્યું હોય, ભક્તિ કરી હોય, સત્કર્મ કર્યું હોય, પુણ્યકર્મ કર્યું હોય, અને એ દ્રઢતાથી એ ધર્મના માર્ગને અનુસર્યા હોય પૂર્વના જન્મની અંદર, પૂર્વના અનેક જન્મો થયા કોઈ પણ જન્મની અંદર, એવા જયારે સત્કૃત્યો છે, એવા જે શુભકર્મો છે, એવા શુભકર્મ કરતા કરતા થોડી કસર રહી ગઈ હોય. આ જન્મ લેવાનું કારણ આપણને મનમાં તરત એમ થાય, જો પૂર્વનું પુણ્ય હતું તો મોક્ષ કેમ ન મળ્યો, જો પૂર્વનું બીજબળ હતું તો એને ભગવાનનું ધામ કેમ ન મળ્યું. પણ એ વાત સમજવા જેવી છે. આપણા શાસ્ત્રોએ બહુ સુંદર ન્યાય આપ્યો છે. ભગવાન સ્વામિનારાયણે પણ એ જ વાતને અહીંયા આગળ પ્રતિપાદન કરે છે મહારાજ, કે પૂર્વનું જે સત્કર્મ હતું, પૂર્વે જે મોક્ષ માટે જે દાખલો કર્યો છે અને દાખલો બળવાન છે, એ મોક્ષ સુધી પહોંચાડે એવો છે, પણ કોઈ પણ કારણવશ થોડી કસર રહી ગઈ હોય અને એના કારણે આ જન્મનો યોગ થયો છે કસર ટાળવા માટે. અને એ કસર ટાળવા માટે જયારે આ જન્મનો યોગ થયો છે, જેને શાસ્ત્રો એક શબ્દ વાપર્યો છે યોગ ભ્રષ્ટ જીવ, જે યોગ સાધનાની અંદર પોતાના લક્ષ્યને પામવાની અંદર સજાગ હતા, સાવધાન હતા, કર્મ પણ એવા કરતા હતા, પણ છતાંય કોઈ એવી નાની કસર રહી ગઈ હોય કે જેને કરીને એ પોતાના લક્ષ્યથી વેંત છેટું રહી ગયું. આપણે કહીએ છીએ ને પેલું દોરડું, કૃષ્ણ ભગવાનને માતા જયારે બાંધતા ખાંડણીએ ત્યારે દોરડું વેંત ટૂંકું પડતું, વળી એક આંટો ઓછો કરે તો વળી પાછું વેંત ટૂંકું પડતું. એ ભગવાનની દિવ્ય લીલા હતી. એમ એને પ્રયત્ન પૂરો કર્યો છે, નિષ્ઠાથી કર્યો છે, દ્રઢતાથી કર્યો છે, પણ છતાંય થોડી ઘણી કસર રહી ગઈ છે. એવા કસરને ટાળવા માટે આવ્યા છે. એટલે પૂર્વનું જે પુણ્ય છે, પૂર્વનું જે બીજબળ છે, એ તો હજુ અકબંધ છે, અને એ કસર ટાળવા માટે હેતુથી અહીંયા આગળ એ જન સંસારમાં આવ્યા છે. તો એ કસર ટાળે છે અને એટલે સાવધાનપણે વર્તે છે. એના ઉપર ભગવાનની કૃપા છે, પૂર્વના કર્મના આધીન એના ઉપર કૃપા છે. અને એટલા માટે જ્યારે એ ભગવત કૃપાથી એ પોતાની કસર ટાળતો હોય ત્યારે એવો જે સમર્થ સિદ્ધ પુરુષ હોય, જે યોગ ભ્રષ્ટ જીવ હોય, એને અશુભ દેશ કાળ ક્રિયા સંઘનો જયારે યોગ થાય, છતાં પણ એનો જે દ્રઢતા છે એની એમાં ફેર પડતો નથી, જેમ છે એમની એમ રહે છે. અહીંયા મહારાજે બહુ સુંદર વિકલ્પ, એટલે મેં કીધું પહેલું આપણે મહારાજે સામાન્ય આપણા બધા માટે કીધું છે, આપણા બધા જીવ માટે. મહારાજ કે ઉત્તમ દ્રઢતા હોય ને તો એ સાવધાની રાખવી, અશુભ દેશ કાળ ક્રિયા સંઘનો યોગ થાય તો પણ એની દ્રઢતા રહેતી નથી, એટલે સાવધાન બધાય રહેવાનું છે. છતાંય આપણને કોઈને દેખાય, દર્શન થાય કે આ અશુભ કાળની અંદર હોવા છતાં પણ એની દ્રઢતા એમ કેમ છે, તો એની પાછળનું મહારાજે કીધું કારણ એટલું જ હોય કે પૂર્વનું એને ભારે બીજબળ છે. એટલે પૂર્વ એ લગભગ કસર ટાળીને જ આવ્યા હતા મોક્ષ માર્ગ પ્રાપ્તિ માટેની, ભગવાન પ્રાપ્તિ માટેની લગભગ એને કાર્ય પૂર્ણ થયું હતું. એ થોડું ઘણું જે શેષ રહી ગયું હતું એટલા પૂરતા જ આ સંસારમાં આવવાનું નિમિત્ત બન્યું છે, અથવા તો ભગવાનના હેતુને પાર પાડવા ભગવાનની ઈચ્છાથી આ સંસારમાં આવ્યા હોય. એટલે એમને પૂર્વનું બળ છે એ અકબંધ છે, અને એ બંધના એના ફળ સ્વરૂપે ભગવાનની કૃપાના પાત્ર છે, અને કૃપા હોવાથી એની મતિ એ સ્થિર રહે છે, એની સ્થિતિ એ સ્થિર રહે છે, એવી રીતે એનું ભારે પુણ્ય છે એના કારણે એની દ્રઢતા જેમ છે એમ તેમ રહે છે. અને મહારાજ આગળ એમ સમજાવે, અને દેશ કાળ ક્રિયા અને સંઘ અતિ પવિત્ર છે, અને તેમાં પણ જો એની બુદ્ધિ મલિન થઈ જાય છે તો એને પૂર્વજન્મનું તથા આ જન્મનું કોઈ મોટું પાપ છે તે નડે છે. મહારાજે બહુ સુંદર વાત સમજાવી. જો સાવધાની બતાવી દરેક માટે, સ્થિતિ વાળા માટે પણ અને મધ્યમ અને કનિષ્ઠ સ્થિતિ વાળા માટે પણ, દ્રઢતા વાળા માટે પણ. પછી મહારાજ કહે છે કે આ તો ક્યારે પણ મલિન થાય, કે અશુભ એવા દેશકાળ ક્રિયા સંઘનો યોગ થાય ત્યારે મલિન થાય. અને ઘણાને એવું આપણને જોતા હોઈએ કે જેને અતિ દેશ ભૂંડા દેશકાળ ક્રિયા સંઘનો યોગ થયો છતાં પણ એની દ્રઢતા સ્થિર છે, જેમ છે એમ યથાવત છે, એનામાં ફેર નથી પડતો, તો એને પૂર્વનું પુણ્ય છે. પણ હવે મહારાજ બીજું બતાવે છે. મહારાજ કે અતિ પવિત્ર દેશકાળ ક્રિયા સંઘ મળ્યા હોય, વાલા ભક્તો આ વસ્તુ બહુ સમજવા જેવી છે, દેશકાળ ક્રિયા અને સંઘ અતિ પવિત્ર છે, તેમાં પણ જો જેની બુદ્ધિ મલિન થઈ જાય છે, દ્રઢતા રહેવી તો જુદી વાત છે, તો પૂર્વનું પ્રતાપ હોય કે તમારી સાવધાની હોય તો રહે, પણ જો તમને સાવધાની રાખ્યા પછી અથવા તો સક્રિય તમે જાગૃત હોવા છતાં પણ જો પવિત્ર અને એવા અતિ દેશકાળ ક્રિયાસંગનો યોગમાં હોવા છતાં પણ તમારી બુદ્ધિ મલિન થઈ છે, કોઈને મંદિરના અંદર શરણાગતમાં ભગવાનના સાનિધ્યમાં રહેતા હોય છતાંય ખોટા સંકલ્પ આવે છે, આ વસ્તુ સમજો. એના માટે મહારાજ એક વચનામૃતમાં જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય એ નૈમિષારણ્ય, વચનામૃતમાં મહારાજે કીધું. એટલે નૈમિષારણ્ય તીર્થ છે, એ તીર્થનો મહિમા છે, પણ જે સ્થાનની અંદર મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ જાય આપણા માટે નૈમિષારણ્ય છે. એ જ રીતે જ્યાં ભગવાનનું સ્મરણ થાય એ નૈમિષારણ્ય છે, જ્યાં ભગવાનની ભક્તિ થાય એ તીર્થ છે, અને તીર્થમાં જઈને પણ જો ભગવાનની ભક્તિ ન થાય તો માનજોગ શું નડે છે? અહીંયા મહારાજે વચનામૃતમાં એ સમજાવ્યું, તીર્થમાં જઈને પણ ભગવાનના ચરણમાં બેસીને પણ ભગવાનનો દ્રોહ થતો હોય, ભગવાનની પાસે રહીને પણ ભગવાનની આજ્ઞા લોપાતી હોય, ભગવાનની સાથે રહીને ભગવાનની સમીપ રહીને પણ ભગવાનના દર્શન ન થતા હોય, ભગવાનની મૂર્તિને મહિમા ન સમજાતો હોય, આવ્યા જે બધા દોષના કારણ થયા હોય એટલે એની દ્રઢતાની અંદર વિક્ષેપો પડ્યા હોય, એની સમજણની અંદર ક્રિયાની અંદર વિક્ષેપ પડ્યા હોય, તો મહારાજ એનું પણ કારણ અહીંયા સમજાવે છે. અને કારણ શું બતાવ્યું ભગવાને? ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા, એની બુદ્ધિ મલિન થઈ જાય છે તો એ એના પૂર્વજન્મનું તથા આ જન્મનું કોઈ મોટું પાપ છે તે નડે છે. પૂર્વે પણ પાપ કર્યું છે અને પાપના કારણે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે, અને પૂર્વેના પાપ એટલા મોટા હતા, પૂર્વજન્મનું મોટું પાપ, એ પૂર્વજન્મના જે પાપ છે એ પણ મોટું એટલું હતું કે પાપને અને એને એવી જેમ પૂર્વે જે યોગભ્રષ્ટ જીવ હતો એને જેમ મોક્ષમાં તે સાધન કર્યું એમ આ પાપી જીવે મોક્ષનો વિચાર કર્યા વગર એને માત્ર કર્મ જ કર્યું છે, જે પોતાના દેહ વાસના સંબંધી, કર્મ સંબંધી, વિષય સંબંધી, ભોગવિલાસ સંબંધી, એને માત્ર દેહ સુખ સંબંધી એને કાર્ય કર્યા છે. અને કાર્ય કર્યાની અંદર શું એને અધર્મ અશુભ કેમ થયું? એ કર્મ ક્રિયા અશુભ કેમ થઈ? આપણે ઉપર વ્યાખ્યા સમજ્યા કે શાસ્ત્રોએ નિષેધ કરેલી જે મર્યાદાઓ છે કે આ મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું, આ કર્મ ન કરવું, એવા નિષેધ કરેલા જે નિયમો છે, જે વિધિની અંદર કરેલી આજ્ઞાઓ છે, જે ધર્મશાસ્ત્રોએ બાંધેલી મર્યાદાઓ છે, એને ઉલ્લંઘન કરીને કર્મ કર્યું એટલે અશુભ ક્રિયા થઈ. તો જે જીવાત્માએ પૂર્વજન્મની અંદર એવા અશુભ કર્મ કર્યા છે, જે ધર્મ મર્યાદાઓથી વિધિ નિષેધથી વિપરીત થઈને કામ કર્યું છે અને પોતાના ભોગ વિલાસને સુખ માટે એને કામ કર્યું છે, આત્મકલ્યાણનું કામ કર્યું નથી, ભગવાનની પ્રસન્નતા અર્થે કામ કર્યું નથી, તો એવો જીવાત્મા એ પાપનો જે કર્મ છે, પાપ કર્મ, અશુભ કર્મ છે, એ પાપ કર્મના બોજની અંદર એ લેપાયેલો છે. અને એટલું જ નહીં, આ જન્મની અંદર પણ મહારાજે એક વાત વધારી, જેની સ્થિરતા રહે છે એને તો પૂર્વજન્મનું જ પુણ્ય બતાવ્યું, પણ અત્યારે જેની સ્થિરતા નથી અથવા તો જેને સારા પવિત્ર દેશકાળ હોવા છતાં પણ મલિન સંકલ્પો થતા હોય, મલિન વિચાર થતા હોય, દ્રઢતા એની મલિન થતી હોય, તો મહારાજ કહે છે એનું કારણ પૂર્વજન્મના આવા કર્મો છે, એનાથી એ લેપાયેલો છે, ખરડાયેલો છે, અને એટલા બધા ઓતપ્રોત એની અંદર છે કે એમાંથી એ નીકળી શક્યો નથી. અને આ જન્મનું મહારાજ પણ અહીંયા આગળ કહે છે, આ જન્મ મળ્યો છે એ કેવો મળ્યો છે? તક સમાન મળ્યો છે. આ જન્મ એને પૂર્વેના પાપમાંથી મુક્ત થવા માટે સત્કર્મ કરવાની તક સમાન મળ્યો છે, એટલે પૂર્વેનું પાપ ધોવા માટેનો આ સમય મળ્યો છે, પૂર્વેનું બોજ ઉતારવા માટેનો સમય મળ્યો છે. પણ એ પૂર્વનું બોજ ઉતાર્યા વગર અથવા તો એને સુધારવાના બદલે એ શું કરે છે? આ જન્મમાં પણ કોઈ મોટું પાપ છે, આ જન્મની અંદર પણ એ વૃત્તિને આગળ ધપાવે છે. એ પૂર્વેની જે વૃત્તિ આસુરી વૃત્તિ હતી, પાપિષ્ટ જે વૃત્તિ હતી, એ પાપિષ્ટ બુદ્ધિ હતી, એ મલિન બુદ્ધિ હતી, એ મલિન વિકારો યુક્ત જે બુદ્ધિ હતી એ વિકારોમાંથી મુક્ત થઈને ભગવાનને રાજી કરવાનું સાધન કરવા માટે મનુષ્ય દેહ મળ્યો છે. અને આ મનુષ્ય જન્મ મળ્યા પછી પણ એને પોતે સદમાર્ગે ન ચાલ્યો, જે કારણથી પૂર્વે બુદ્ધિ મલિન થઈ હતી, જે કારણથી પૂર્વે બુદ્ધિ દૂષિત થઈ હતી, એ કયું કારણ હતું? અશુભ દેશકાળ ક્રિયાસંગ, એ અશુભ ક્રિયા અધર્મનું આચરણ કરીને બુદ્ધિ મલિન થઈ હતી, પાપ કર્મ કરીને બુદ્ધિ મલિન થઈ હતી. એ પાપ કર્મને બુદ્ધિને સુધારવાનો, એને શુદ્ધ કરવાનો, પવિત્ર કરવાનો અવસર એને આ તક જન્મમાં મળ્યો, પણ એની ગાફલાઈ, એની બેદરકારી, એની જે પણ એની અજ્ઞાનતા, જે પણ એનું નિમિત્ત હોય, પણ એ નિમિત્તાવશ એને પોતાના કર્મને સુધારવાને બદલે આ જન્મની અંદર પણ એની પુનરાવર્તિ કરી. અને પુનરાવર્તિ શું કરી? તો કે અધર્મનું આચરણ કર્યું, ધર્મ મર્યાદાનું ઉલ્લંઘન કર્યું, ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, અશુભ એવા દેશ કાળ ક્રિયાના સંઘમાં રહ્યા,
અશુભ એવા કર્મની સાથે પોતે પોતાના જાતને જોડી અશુભ એવા વિચારો એને કર્યા અને વિચારોમાં ઓતપ્રોત રહ્યો, સંકલ્પો વિકલ્પો એવા કર્યા, એવા જે અશુભ દેશ એવા વ્યક્તિઓના સંગમાં રહ્યા અને એના કારણે આ જન્મની અંદર જે બુદ્ધિની અંદર સુધારો થવો જોઈએ, પૂર્વના પાપ ઘટવા જોઈએ, એ ઘટ્યા નહીં પણ વૃદ્ધિ પામ્યા. એટલે આ જન્મનું કોઈ મોટું પાપ છે તે નડે છે, એને વિઘ્નરૂપ બને છે. અને એટલા માટે વાલા ભક્તો, ઉપર પણ મેં વાત કરી, આ વિઘ્ન શેમાં બન્યું, આ વાતને સમજીએ, આ વિઘ્નરૂપ શા માટે બન્યું, ક્યાંમાં નડ્યું? તો તમે કંઈ જોતા હો અને તમારી આંખ આગળ આ હાથ આપણે રાખીએ તો આપણને થાય કે આ હાથ અવરોધ કર્યો, પણ શેમાં કર્યો? તો દ્રષ્ટિ અને દ્રશ્યની વચ્ચે અવરોધ છે. અવરોધ ક્યાં છે? દ્રષ્ટિ અને દ્રશ્યની વચ્ચે અવરોધ છે. એમ આ નડે છે ક્યાં? તો કે ભક્ત અને ભગવાન એની વચ્ચે અવરોધ રૂપ બને છે. અવરોધને સમજવો પડશે ને. આ નડે છે પણ નડે છે ક્યાં? નડે છે તો આ નડતર એ જીવાત્માને મોક્ષની વચ્ચેનું નડતર છે, કલ્યાણની વચ્ચેનું નડતર છે, ભગવાનની અક્ષરધામની પ્રાપ્તિ વચ્ચેનું નડતર છે. એવું કેવું નડતર છે? કે આ દ્રઢતા નથી, અને દ્રઢતા નથી એટલા માટે એની બુદ્ધિ મલિન થઈ ગઈ છે. મલિન થઈ ગઈ છે એટલે એના કર્મ ક્યારે મોક્ષનું સાધન કરી શકવાનું નથી, કરી શકતો નથી. અને જયારે મોક્ષનું સાધન ન કરે, કયું સાધન? તો ભગવાનની ભક્તિ અને વર્તમાન વગેરે. એટલે ધર્મ અને ભક્તિનો સમન્વય જે કરીને જીવન જીવવું જોઈએ, એ જીવન નથી જીવી શકતો અને પરિણામે એ પોતાના લક્ષ્ય સુધી નથી પહોંચી શકતો. એટલે મહારાજ કહે છે કે એને એ પાપ એ નડે છે. અથવા કોઈ મોટા ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો છે એને નડે છે. મહારાજે બીજું કારણ બતાવ્યું. મહારાજ કે એવું પોતે તો પોતાના કર્મથી એ પાપ કર્યું જ છે. અહીંયા આગળ મહારાજે બે કારણો સમન્વય કર્યો. મહારાજે કીધું પહેલું પાપ કયું? પોતે પૂર્વે જન્મ કરેલા જે પાપ કર્મો છે એ પાપ કર્મ એક તો એને બંધન કરતા છે. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ, શુભ અને અશુભ કરેલી ક્રિયાઓ કર્મો એ જીવાત્માને ભોગવવા જ પડે છે. અને એવા કેવા ભોગવવા પડે છે? તો મહારાજ કે જેમ એ અવશ્ય ભોગવવા પડે છે, એની અંદર વિકલ્પ નથી. ભગવાનની કૃપા થાય મુક્તિ મળે તો જુદી વસ્તુ છે. બાકી જ્યાં સુધી કર્મને પોતે બીજા કર્મથી સુધારે નહીં, એનું પ્રાયશ્ચિત, એની ભક્તિ અને એટલું એનું પુણ્ય એ કરીને પોતાના પૂર્વના પાપને ધોવે નહીં, ત્યાં સુધી એ પાપનો બોજ માથે રહેલો છે. એટલે પૂર્વનું જે કર્મ છે એ પણ એને નડે છે. પોતાનું આ જન્મનું પણ એવું કર્મ છે જે સુધારવાની તક હતી, એ સુધારવાને બદલે એને એનું પુનરાવર્તન કર્યું પાપ કર્મનું, દુષ્કર્મનું. એટલા માટે આ જન્મનું પાપ પણ નડે છે. અને મહારાજે એનાથી એક વિશેષ વાત કરી કે જેના દ્વારા એ પાપ કર્મ સુધરી શકે એવા હતા, પુનઃ વાત સમજીએ, જેના માધ્યમે કરીને એવા સત્પુરુષો, મહાપુરુષો, સત્સંગી, એવા સંતો, એવા હરિભક્તો, એવા શાસ્ત્રો, જેના યોગે કરીને આ સમજણમાં સુધારો થઈ શકે એવો એક અવકાશ હતો, એક ચાન્સ હતો કે માણસ પોતાના બુદ્ધિને, મનને, પોતાના વિકારોને સુધારી શકે. ક્યાંથી સુધરે? એવી પ્રેરણા ક્યાંથી લે? તો મહારાજ કહે છે કે જેના યોગે કરીને એવા જે ભગવાનના ભક્ત, એવા મહારાજે લખ્યું, એવા કોઈ મોટા ભગવાનના ભક્ત કે જેના યોગની અંદર આવીને એ પોતાના કર્મને સુધારી શકવાની એક ચાન્સ હતો, સમજણને સુધારવા માટેનો ચાન્સ હતો, એ ચાન્સનો ત્યાં ઉપયોગ ન કર્યો, એ તકનો ઉપયોગ ન કર્યો અને ઉલટાનો એમાંથી દ્રોહ લીધો, એનો દ્રોહ થઈ ગયો છે. મહારાજે પૂર્વે આપણે વચનામૃતમાં સમજ્યા હતા દ્રોહની વ્યાખ્યા. એટલે એ અનુસંધાને જો વિચારીએ તો મહારાજ અહીંયા આગળ એમ આપણને સમજાવે વચનામૃતના માધ્યમથી કે જેના માધ્યમથી દોષ ટળે એમ હતા, જેના વચનને અનુસરીને, જેની વાતને અનુસરીને, જેના સંઘને અનુસરીને એ પોતાના દોષોને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈતો હતો, એના બદલે તમે એનો અવગુણ અને અભાવ લીધો અને એનો અવગુણ અભાવ લઈ અને દ્રોહ કરીને એનો ત્યાગ કર્યો. એ દ્રોહ જે કર્યો છે એના એની અંદર તમે એમાં એને એને ન્યૂન કરી અને એમાં તમે દોષ જોયો છે એ એનો દ્રોહ કર્યો. અને એવો જયારે કોઈ કોઈ મોટા ભગવાનના ભક્તનો દ્રોહ થઈ ગયો છે તે એને નડે છે. પૂર્વજન્મના કર્મ નડ્યા, આ જન્મના પણ કર્મ નડ્યા અને કર્મ સુધારવાની જે અવસર હતો એવા સત્સંગના યોગે, એવા મોટા પુરુષના યોગે કરીને, એને અનુસરીને આપણે પોતાના કર્મને સુધારવાના હતા, એના બદલે આપણે એનો દ્રોહ કર્યો, અપમાનિત કરીને આપણે એનાથી વિયોગ છૂટા થયા, એટલે આપણે આપણા જીવને સુધારી શક્યા નહીં. એટલે મહારાજ કે એ પણ એને નડે છે. એટલે એને જે અવકાશ સુધારવાનો અવકાશ હતો એ શૂન્ય થઈ ગયો. આ કોણા માટે? આ મહારાજે કીધું કે આ જે મલિન બુદ્ધિવાળા છે, આ કોણા લક્ષણ બતાવ્યા? જેની બુદ્ધિ મલિન થઈ જાય છે અને એને કેવા સંજોગો મળે? સારા મળે. અહીંયા ભગવાનના ભક્તનો દ્રોહ લખ્યો, તો ભગવાનનો ભક્ત ક્યાં મળે? ભગવાનના શરણમાં મળે. શુભ દેશકાળ ક્રિયાસંગ, એ શુભ દેશકાળ ક્રિયાસંગનો યોગ થવા છતાં પણ પોતાની મલિન બુદ્ધિનો ત્યાગ કરી શકતો નથી, કારણ કે પૂર્વનું પાપ નડે છે, આ જન્મનું પાપ નડે છે, અને જ્યાંથી એ પાપ ધોઈ શકાય અથવા તો એમાં સુધારો લાવી શકાય એવો જે મોટા ભક્તોનો સમાગમ છે, મોટા સંતોનો સમાગમ છે, ઋષિમુનિઓનો સમાગમ છે, શાસ્ત્રોનો સમાગમ છે, એવો જે સમાગમ છે જેના દ્વારા પોતાના વિચારોને બુદ્ધિને વ્યક્તિ સુધારી શકે છે, એના બદલે એમાંથી ગુણ લેવાને બદલે એના અવગુણ લઈને એનો દ્રોહ કરે છે અને પરિણામે પોતે સુધરતો નથી, એટલે એ મલિન બુદ્ધિ વાળો જ રહે છે. શુભ દેશકાળનો સંગ થયા પછી પણ એની બુદ્ધિ શુદ્ધ થતી નથી, એને પાપ નડે છે, એને શુદ્ધ થવા દેતી નથી. કેમ જે મહારાજે આગળ વાત સમજાવી, કેમ જે દેશકાળ ક્રિયા અને સંગ રૂડા છે તો પણ એનું અંતર ભૂંડું થઈ જાય છે, એને એમાં દ્રોહ દેખાય છે. કોણામાં? ભગવાનના ભક્તોની અંદર. ભગવાનની જે આજ્ઞાનું પાલન, ભગવાનનો મોટા ભક્ત કોને કહેવાય? જે ભગવાનની આજ્ઞાને અનુસરતા હોય, ભગવાનને સમર્પિત થયા હોય, ભગવાનની બાંધેલી મર્યાદામાં રહીને અખંડ ભગવાનની સેવા ભક્તિ કરતા હોય, જે ભગવાનને રાજી કરવા રાત દિવસ દાખલો કરતા હોય, એને ભગવાનના મોટા ભક્ત ગણ્યા. એવા મોટા ભક્તની અંદર ગુણ લેવાને બદલે એનો દ્રોહ કર્યો છે, અને એ દ્રોહનું પરિણામ છે કે એનું પોતાનું અંતર પણ ભૂંડું થઈ જાય છે. એનું પોતાનું અંતર પણ, કારણ કે પોતાનું જે મેં કીધું ને કે તમને આપણે કોઈ વસ્તુને ધોવી છે, શુદ્ધ કરવી છે, તો શુદ્ધ કરવા માટે મલિન વસ્તુથી તમે શુદ્ધ કરો તો એ શુદ્ધ ન થાય ને. એને ચોખ્ખું પાણી, તમે ગંદા પાણીથી વાસણ ધોવો કે કપડાં ધોવો તો કપડાં ચોખ્ખા નથી થતા, એને ચોખ્ખા પાણીથી ધોવા પડે ને. એમ મલિન જ્યાં સુધી બુદ્ધિ વગેરે છે એને જ્યાં સુધી શુદ્ધ કરવી હોય તો શુદ્ધ એવા પાણીનો જેમ આપણે ઉપયોગ કરીએ છીએ એમ ભગવાનના ભક્તનો સંગ કરવો, શુભ ક્રિયાનો સંગ કરવો, એનો ગુણ લેવો. એના બદલે આપણે મલિન એવા વિષય વાસના અને ભોગવિલાસના જો ગુણ લેતા રહીએ અને જે શુભ છે એનો આપણે દ્રોહ કર્યા કરીએ તો આપણામાં પરિવર્તન આવે નહીં, આપણી મલિનતા દૂર થાય નહીં અને આપણું અંતર પણ ભૂંડું થઈ જાય છે. માટે હવે જો મહારાજે બહુ સુંદર વાત આગળ સમજાવી, માટે હવે જો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહે તો એના પાપ બળીને ભસ્મ થાય. મોટા પુરુષ વાલા ભક્તો, પુનઃ એક વાત આ વ્યાખ્યા સમજાવું. મોટા પુરુષ અહીંયા ભગવાનની ભક્તિની અંદર, ભગવાનની નિષ્ઠાની અંદર, ભગવાનની સેવાપરાયણની અંદર જે ભગવાનને સમર્પિત થઈને રહેતા હોય એવો પ્રત્યેક જીવ એ મોટા પુરુષ છે, જે ભગવાનને રાજી કરવા જે કાર્ય કરે છે, ભગવાનની આજ્ઞામાં રહીને કામ કરે છે. માટે જે પુરુષ સ્વયં નિષ્ઠાપૂર્વક ખબરદાર થઈને પોતે મોટા પુરુષ ક્યારે થવાય? જ્યારે પોતે એને આચરણમાં મૂક્યું હોય, ખબરદાર થઈને. અહીંયા મહારાજે શબ્દ વાપર્યો સેવામાં ખબરદાર થઈને રહીએ, તો એ સેવામાં સેવકે ખબરદાર રહેવાનું છે, તો એ કોની સેવામાં ખબરદાર રહેવાનું છે? કે જે પોતે મોટા પુરુષ છે એ પોતે પણ ખબરદાર થઈને ભગવાનની આજ્ઞામાં રહે છે. જે જીવાત્મા એ પોતે ખબરદાર થઈને ભગવાનની આજ્ઞામાં રહેતો હોય, ધર્મ આચરણ કરતો હોય, ભગવાનની ભક્તિ કરતો હોય, ભગવાનને સમર્પિત થયા હોય, એવા જે મોટા પુરુષ જેમ એ ખબરદાર થઈને ભગવાનની આજ્ઞાને અનુસરે છે, એમ તમે પણ જ્યારે એમની સેવા કરતા હો તો તમે પણ ખબરદાર રહો. અને ખબરદારી છે કેવી? તો તમે એમના ગુણને જુઓ ખબરદાર થઈને, અને એ ગુણ જેનાથી ભગવાન રાજી થાય છે ને એ ગુણને તમારામાં ગ્રહણ કરો. જે મોટા પુરુષ જે સ્વયં નિષ્ઠાપૂર્વક ખબરદાર થઈને ધર્માચરણમાં રહેતા હોય અને તેના પ્રસંગથી તમારા જીવનની અંદર ખબરદાર થઈને, એટલે કે જે ભગવાનના યોગ, આવા મોટા પુરુષના યોગમાં જે જીવ આવેલો છે એ ખબરદાર થઈને રહીને, એટલે સાવધાન થઈને. અને સાવધાની શું? તો પોતાના દોષ, જે દોષ છે તેને ટાળવા રૂપી જે ઉપાય, તેવા મોટા પુરુષના જે ગુણ છે તેનાથી પ્રેરિત થવું. ખબરદાર થઈને કરવું શું? રાત્રે ઉજાગરો કરીને પહેરો દેવો એવું ખબરદાર નથી. અહીંયા મહારાજે લખ્યું મોટા પુરુષના સેવામાં રહેતા હોય, એની સાથે સંઘમાં આવ્યા હોય, એની આશ્રયની અંદર આવ્યા હોય તો ખબરદાર થઈને રહેવું. ખબરદાર શેની રાખવી? તો મહારાજે બહુ સુંદર વાત સમજાવી અહીંયા આગળ. મહારાજ કે જે પોતાના દોષ ટાળવા માટે સેવામાં રહેવાનું કાર્ય છે, કારણ કે પોતાના દોષ ટાળવા, અહીંયા મહારાજે તેના પાપ બળીને ભસ્મ થાય એ હેતુ બતાવ્યો છે. પોતાના પાપને બાળીને ભસ્મ કરવા માટે, તો પોતાના પાપ ક્યારે બળીને ભસ્મ થશે? કે પૂર્વે કરેલા પાપની સન્મુખ જ્યારે એનું પ્રાયશ્ચિત અથવા એની એટલી ભક્તિ તમે કરશો ત્યારે તમને એ પૂર્વેના પાપ બળશે. એ પ્રમાણે સેવા ભક્તિને અનુસરશો ત્યારે પૂર્વના પાપ બળશે. હવે એ પાર્પને બાળવા માટે જે સેવા ભક્તિ કરવી છે, એક સેવા ભક્તિને શીખવા માટે, અનુસરવા માટે જે મોટા પુરુષના આશ્રયની અંદર આપણે ગયા હોઈએ, એવા મોટા પુરુષના જે ગુણ છે, જે ગુણે કરીને એ મોટા થયા છે, જે ગુણે કરીને ભગવાનને રાજી કરી શક્યા છે, જે ગુણે કરીને ભગવાનની નજીક છે, એવા જે ગુણ છે એ ગુણથી પ્રેરિત થઈને તમારામાં એ ગુણ ઉતારવા પડશે, ત્યારે તમારા પાપ બળશે. તમારા વતી એ કરશે ને તમારા પાપ બળી જશે એવું નથી. તમારે એ કરવું પડશે, પણ એમાંથી તમારે શીખવું પડશે. અને જે થોડી ઘણી કસર હશે તમે એવા સેવા કરી, એ સેવાના પુણ્યનું ફળ પણ તમને મળશે. ભગવાનના ભક્તોની સેવા કરી છે અને એટલા માટે આપણે ત્યાં જો ભારતીય સંસ્કૃતિ એવી વિશાળ દ્રષ્ટિ એની રાખી છે ને, આપણે કાયમ કહેતા હોઈએ છીએ કોઈ પણ સંપ્રદાય હોય ત્યારે એનો સિદ્ધાંત છે, એમાં લખ્યું દીન દુખીઓની સેવા કરવી. શિક્ષાપત્રીમાં ભગવાને પણ લખ્યું રોગી હોય, કોઈ વૃદ્ધ હોય, મૂંગા ઢોર હોય તો એની સેવા કરવી, કારણ કે એનું પુણ્ય એક જીવાત્માને કર્મ થાય છે. તો એ કર્મ છે, એ પુણ્ય કર્મ કેવું છે, એ પોતાના મોક્ષની અંદર ઉપયોગી, સત્કર્મની અંદર ઉપયોગી થાય છે. પણ એવા પાપને ટાળવા માટે, બળીને ભસ્મ કરવા માટે જે એમના ગુણ લઈને તમારા જીવનની અંદર, વિચારોની અંદર પરિવર્તન થાય અને નાની મોટી કદાચ એમાં જો કસર રહી ગઈ હોય તો આવા સેવા કર્મથી એ કસર ટળી જાય, અને ટળીને જયારે બંને ભેગું થાય ત્યારે ભગવાનનો રાજીપો એ જીવાત્માને ઉપર પ્રાપ્ત થાય. માટે મહારાજ કહે છે કે સાવધાન થઈને, એ સાવધાની શેની, ખબરદાર શેનું થવું, તો કે પોતામાં જે દોષ ટાળવા રૂપી ઉપાય, પોતાના દોષને ટાળવાનો જે ઉપાય, તેવા મોટા પુરુષના જે ગુણ છે, એ જે ગુણ છે જેના દ્વારા પોતાના દોષ ટળે, તેનાથી પ્રેરિત થઈ અને તે ગુણને પોતાના જીવનમાં ગ્રહણ કરવા, અને તેવા મોટા પુરુષના કઠણ અને કડવા વચન હોય, ઉપદેશ હોય તો પણ ઔષધિ સમજી અને એને પચાવવા. એવા મોટા પુરુષના, કારણ કે દ્રોહ ન કરીને એના ગુણ લઈએ અને એના જે કઠણ શબ્દો હોય, કદાચ કડવા હોય, તો પણ આત્મકલ્યાણ માટે જરૂરી છે, પોતાના પાપને બાળવા માટે જરૂરી છે, એટલા માટે એને ઔષધ સમજી અને ગ્રહણ કરીને એને અનુસરીએ તો થાય. એટલે મહારાજ અહીંયા આગળ સુંદર વાત રાખી કે માટે હવે જો મોટા પુરુષની સેવામાં ખબરદાર થઈને રહીએ તો એના પાપ બળીને ભસ્મ થઈ જાય. અને મહારાજ આગળ વાત સમજાવે છે, અને જો અતિ પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય. જો પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય. ભગવાનના એકાંતિક ભક્ત છે, મોટા પુરુષ છે, એવા ભગવાનના એકાંતિક મોટા પુરુષનો સંગ થાય તો પાપમાં ઘટાડો થાય. કેમ ઘટાડો થાય હું પુનઃ યાદ કરાવું, પોતાની વિચાર, પોતાની બુદ્ધિ, પોતાના ક્રિયા, આ બધામાં પરિવર્તન થાય, સુધારો થાય, અને સુધારો થાય એટલે પાપ ઘટે, ભક્તિ થાય એટલે પાપનો બોજ ઘટે. અને જ્યારે પાપીનો સંગ થાય ત્યારે શું થાય, તો કે મલિન બુદ્ધિ થાય, મલિન વિચાર થાય, મલિન ક્રિયાઓ થાય, અને મલિન ક્રિયાઓ શેમાં વધારો કરે, એ પાપમાં વધારો કરે. એટલે મહારાજ અહીંયા કહે છે પાપીનો સંગ થાય તો પાપનો વધારો થાય, અને કંઈક સુતકૃત્ય હોય તે પણ બળીને નાશ થાય. મહારાજ કે કદાચ જાણે જાણે કદાચ થોડું ઘણું ભગવાનનું નામ લેવાનું હશે, કંઈક દાન પુણ્ય હશે, કંઈક કોઈની સેવા થઈ હશે, એટલે કંઈક સુતકૃત્ય, કોઈ સારું કૃત્ય થયું હશે, તો પણ મહારાજ કે એનું જે ફળ છે એ આ પાપના બોજની આગળ એ દબાઈ જશે, એ નાશ પામી જશે, એનું એનું કંઈ ઉગશે નહીં, એટલે એ પણ નાશ પામે. એવી રીતે મહારાજ અહીંયા સુંદર વાત સમજાવી સિદ્ધાંતની. અને આગળ પછી મહારાજ બોલ્યા, અને મદિરાપાનની કરનારીઓ જે પાતરીઓ તેના ગળામાં હાથ નાખીને બેસે. મહારાજે બહુ સુંદર અહીંયા આગળ દ્રષ્ટાંત આપ્યું. અહીંયા દ્રષ્ટાંતમાં એક દાખલો લીધો છે કે ભાઈ મદિરા પાન કરનારી પાતરિયાઓ હોય એના કોઈ ગળામાં, પણ એનો જો વિસ્તાર એનો સમજીએ તો એક વસ્તુ થાય, ભગવાન અહીંયા એમ કહે છે કે ધર્મશાસ્ત્રોએ નિષેધ કરેલા કોઈ પણ પ્રકારનો અધર્મ હોય. અહીંયા દ્રષ્ટાંતમાં મહારાજે ભલે મદિરાપાન એક જ લખ્યું છે, કોઈ એને એમ કે મહારાજે તો મદિરાપાન એક જ લખ્યું છે, પણ જો એનો સિદ્ધાંત સમજીએ, મહારાજે મદિરાપાનનું દ્રષ્ટાંત અહીંયા આપ્યું છે, પણ મહારાજ એવું અહીંયા આગળ સિદ્ધાંત એવો સ્થાપિત કરવા મહારાજ કહે છે કે જે ધર્મશાસ્ત્રોએ નિષેધ કરેલું કોઈ પણ પ્રકારનું અધર્મ હોય અને તેવા અધર્મનું આચરણ કરનાર ભ્રષ્ટ જીવ હોય. મદિરાપાન કરનાર એટલે અધર્મ, અને અધર્મનું કરનાર પાતરિયાઓ એટલે એનું આચરણ કરનાર, આ બંનેનો અહીંયા યોગ થયો, અધર્મ અને અધર્મનું આચરણ કરનાર બંનેનો સમન્વય કર્યો. મહારાજ કે મદિરાપાનની કરનારીઓ પાતરિયાઓ અને તેના ગળામાં, હવે શબ્દ મહારાજે કેવો આવ્યો, તેના ગળામાં હાથ નાખીને બેસે, અર્થાત કે જે અધર્મ, કયો અધર્મ, શાસ્ત્રોએ જે નિષેધ કરેલો છે, વિધિ નિષેધે જેનો નિષેધ કરેલો છે, એવું જે કર્મ એ અધર્મ છે, અને એવો અધર્મનું આચરણ જે કરતા હોય એવા આચરણ કરનારો ભ્રષ્ટ જીવ છે, અને તેને જાણે છે, જુએ છે, સમજે છે કે આ અધર્મ છે, છતાં પણ તેનો તેવાનો સંઘ, અને એટલું જ નહીં ખાલી સંઘ નહીં, મહારાજે અહીંયા આગળ શબ્દ વાપર્યો ગળામાં હાથ નાખીને, એટલે ગરોબો કરીને, ગળામાં હાથ નાખીને એટલે એમાં એટલો ઓતપ્રોત થઈ ગયો છે, અધર્મ છે, જાણે છે, સમજે છે, જુએ છે, છતાં એના ગળામાં હાથ નાખીને બેઠો છે, એટલો એની અંદર ઓતપ્રોત થઈ ગયો છે, એનો ગરોબો એટલો કર્યો છે. અને પછી અને જેવી ક્રિયાઓ એનો ગરોબો થાય એટલે શું થાય, જેનો સંગ થયો, જેની અંદર મિત્રતા થઈ, જેમાં હેત થયું, આત્મીયતા થઈ, એટલે શું થાય, એના ગુણને તમે, એના અવગુણ હોય કે અવગુણ હોય તમે એને અનુસરો. મેં પેલું કીધું કે મનુષ્યનો સ્વભાવ કેવો છે, પ્રકૃતિ ઢાળમાં પાણી વહે ને એમ વહે, સહજ પ્રકૃતિ છે. એટલે જેનો યોગ, આવો જે અધર્મ આચરણ કરનારા ભ્રષ્ટ જીવ છે, એવા ભ્રષ્ટ જીવ, એવા વિમુખ જીવ હોય એનો સંગ કરે, અને એવા વિમુખનો સંગ કરીને પછી કેવો ઘરોબો કરે, પોતાને એમ લાગતું હોય કે ભાઈ મારી મિત્રતા છે, મારી આત્મીયતા છે, પણ અધર્મમાં છે. મિત્રતા હશે જેમ કર્ણ હતા એને દુર્યોધનની મિત્રતા જ હતી, પણ એ કૃષ્ણ સુદામાની મિત્રતાની જેમ ન વખણાયું ને, કારણ કે અધર્મની સાથે કર્ણ બેઠા હતા, એ દુર્યોધનની મિત્રતા હતી, મિત્રતાવ હતો, બધું હતું, પણ કૃષ્ણ સુદામાની જેમ એનું વ્યાખ્યા સમાજ નથી એને સ્વીકારતો, કારણ કે અધર્મની સાથેની મિત્રતા હતી. એમ મિત્રતાનો દાવો હોય કે આત્મીયતાનો દાવો હોય, પણ એ દાવો જો અધર્મ સાથે હોય, એટલે મહારાજે લખ્યું મદિરા પાન કરનારી પાતરિયાઓ હોય, એટલે કર્મથી પણ ભ્રષ્ટ છે, ક્રિયાથી પણ ભ્રષ્ટ છે, અને એના ગળામાં હાથ નાખીને, ગળામાં હાથ નાખીને આપણે બેસતા હોય, એટલે સંગ કર્યો એટલું જ નહીં, પાછો ગરોબોય કર્યો, એના જેવી ક્રિયાઓ થઈ અને પછી પોતે પણ મલિન થયા, ભ્રષ્ટ થયા. એટલે એવી રીતે મહારાજ કહે છે કે મદિરા પાન કરનારી જે કરનારીઓ, જે પાતરીઓ, તેના ગળામાં હાથ નાખીને બેસે, દેહ પાતરીઓ એટલે જે દેહનો વેપાર કરનારી જે સ્ત્રીઓ, એવી જે પોતે એના ગળામાં હાથ નાખીને બેસે, અને પછી પરમેશ્વરનો વાંક કાઢે જે, મારું મન કેમ ઠેકાણે રાખ્યું નહીં, તો તેને તો મહામૂર્ખ જાણવો. ભગવાન સ્વામિનારાયણના વચનો, મહારાજ કે હું સાવધાન કર્યા પહેલા, મેં વચનામૃત ની અંદર મહારાજે દેશ કાળ ક્રિયા સંગ એના કારણે દ્રઢતા ઉપર અસર પડે છે. ઉત્તમ દ્રઢતા હોય તો પણ જો આવા ભૂંડા દેશકાળ ક્રિયા સંઘનો જો યોગ થાય તો એ રહેતી નથી. એટલે સાવધાન થઈને એવા દેશકાળ ક્રિયા સંઘનો મહારાજ કે ત્યાગ કરવો, એના યોગમાં ન આવું એની સાવધાની રાખવી. આ પહેલું, મધ્યમ કનિષ્ઠ વાળાએ તો અતિ સાવધાની રાખવી, કારણ કે ઉત્તમ વાળાનું ઠેકાણું ન રહેતું હોય તો મધ્યમ કનિષ્ઠ વાળાને બિચારાની શું વેલે થાય. એટલે એના માટે તો ભગવાને કીધું કે એને તો સાવધાન રહેવું. મહારાજ કે છતાંય કોઈને એવું દેખાય કે એને કોઈના જીવની અંદર અશુભ દેશકાળનો યોગ છે, છતાં પણ એનો ઠેરાવ, એની દ્રઢતા યથાવત છે, તો માનજો કે એના ઉપર ભગવાનની કૃપા છે. પૂર્વનું કર્મ છે, પૂર્વનું બીજબળ છે, અને એના ઉપર એને સત્કર્મ છે જે એના, અને એના કારણે એના ઉપર ભગવાનનો રાજીપો છે, માટે એની દ્રઢતા ડગી નથી. એ પૂર્વનું પુણ્ય કામ કરે છે. તો એવો એનો યોગ હતો, એવો તમારો યોગ હશે કે નહીં એ તમને ખબર નથી. એટલા માટે તમારે એનો એવાનો વાદ ન લેવો, તમારે તો સાવધાન રહેવું, અને સાવધાન રહીને અશુભ દેશકાળ ક્રિયા સંતી છેટું રહેવું. અને મહારાજ કહે કે માની લો કે કોઈને સારા દેશકાળમાં રહ્યા છતાં પણ બુદ્ધિ ભ્રષ્ટ થતી હોય તો પણ એનું કારણ જાણજો કે આ રોગ ક્યાંથી આવ્યો. મહારાજ કહે પૂર્વનું પાપ નડે છે, આ જન્મનું પાપ નડે છે, અને અધૂરામાં પૂરું જે પાપને સુધારવાનું જે સ્થાન છે, એવો ભગવાનના મોટા ભક્તો એના સંગમાં રહીને પોતાને ગુણગ્રાહી થઈને એની અંદરથી તમારે તમારા જીવનને પરિવર્તન કરવાનું છે, એ ન કરતા એવાનો તમે દ્રોહ કરીને બેસો છો, એની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો, એના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરો છો, વર્તનની ટીકા કરો છો, ક્રિયાની ટીકા કરો છો, અને એવું કરીને જે દ્રોહ કરો છો એના કારણે તમારા જીવનની અંદર જે સુધારો થવો જોઈએ, પ્રકાશ થવો જોઈએ, એ પ્રકાશ થતો નથી, અંધકાર જ રહેશે, તમારું અંતર એ મેલું ને મેલું રહેશે, એટલે પરિવર્તન થતું નથી. અને મહારાજ કહે છે આવી તો આવી સંત ક્રિયાની અંદર હોય, અને છેલ્લે મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કહે છે કે તમે પછી છતાંય કરતા કરતા ભગવાન છે એમ કહીને લોકો ઢોળવાનું બહુ સરળતાથી આવડી ગયું છે. મહારાજની મરજી, મહારાજની ઈચ્છા, મહારાજની ઈચ્છા પ્રમાણે આપણે કીર્તનો બોલીએ, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય, એનો વાદ લે. ભગવાનની ઈચ્છાથી પાંદડું તૂટે જ નહીં તો પછી આ બધું ભગવાનની ઈચ્છાથી થતું હોય, પણ મહારાજે એ પણ અહીંયા આગળ સાવધાન કર્યા. મહારાજ કે અધર્મનું આચરણ કરે છે, અને એવું અધર્મનું કોઈ પણ પ્રકારનું હોય, અહીંયા મહારાજે ભલે મદિરા પાનનું એક દ્રષ્ટાંત આપ્યું, પણ મહારાજે એનો ભાવ એ છે કે કોઈ પણ પ્રકારના આવા અધર્મનું આચરણ કરનારા હોય, અને એવા ભ્રષ્ટ જીવ હોય, પાતરિયાઓ મહારાજે લખ્યું એટલે કે ભ્રષ્ટ, જે આચરણથી ભ્રષ્ટ છે એવાનું, એનો સંગ, અને સંગ પણ કેવો, તો મહારાજ કે ગળામાં હાથ નાખીને બેસતા હો તમે, પછી એના જેવા દારૂ પીતા થાવ, એના જેવા દેહ વેપાર કરતા થાવ, એના જેવા કુકર્મ કરતા થાવ, એના જેવા અધર્મ કરતા થાવ, કેમ થયું આ કારણ, તો તમે એવાના સંગમાં જઈને બેઠા. દેશ એ સ્થાન જે છે એ દેશ થયો, એ સમય છે જે સમયની અંદર એનો સંઘ કર્યો એ કાળ થયો, જે ક્રિયા તમે કરી એના સંઘની એનો ક્રિયા થઈ તમારી, એના પ્રમાણે જે કર્મ કર્યા એ બધા અશુભ કર્મ થયા, અને એવા વ્યક્તિનો સંઘ કર્યો એટલે અશુભ સંઘ થયો. તો દેશ કાળ ક્રિયા સંઘ એનો કરીને તમારી બુદ્ધિ મલિન થઈ ભ્રષ્ટ થઈ અને તમે પછી દુષ્કર્મ કર્યું, અને દુષ્કર્મ કર્યા પછી તમે એમ કહો કે પરમેશ્વરનો વાંક કાઢો અને મારા જે ભગવાનને મારું મન ઠેકાણે કેમ ન રાખ્યું, તો એ તો મહામૂર્ખ છે. તમને સાવધાન કર્યા જયારે ત્યારે તમે એને ગંભીરતા ન લીધી. શાસ્ત્રની અંદર મહારાજે લખ્યું છે કે આ ન કરવું, શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી કે આમ કરજો. દેશ વિભાગના લેખની અંદર, સત્સંગી જીવનની અંદર, ભાગવતની અંદર, ગીતાની અંદર પોકારી પોકારીને વેદોએ કીધું કે આમ કરજો, આમ વાચરણ કરજો, આમ રહેજો. અને જયારે એ આપણે ગ્રહણ કરીએ નહીં, જીવનમાં ઉતારીએ નહીં, એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખીએ, અથવા તો માત્ર આડંબરના સ્વરૂપની અંદર જ દેખાડીએ, તો એનાથી આપણે જીવનની અંદર આપણે મલિનતા કપટ રાખ્યું, આપણે એને સ્વીકાર્યું નહીં યથા સ્વરૂપની અંદર. અને જયારે ન સ્વીકાર્યું ત્યારે એનું પરિણામ શું આવ્યું કે આપણું અંતર અંધારું રહ્યું. મહારાજે લખ્યું એનું અંતર એ મલિન રહે છે, એનું મહારાજ ભગવાને લખ્યું ને વચનામૃતની અંદર મહારાજે લખ્યું એના અંતરમાં અંધારું રહે છે. અને એવાનો જયારે કોઈ જે યોગ થોડું ઘણું પુણ્ય કર્યું હોય ને એ પણ એને બળીને ભસ્મ થાય છે, માટે એનું અંતર ભૂંડું થઈ જાય છે. એવા અંતર ભૂંડું થઈ જાય અને તમે એવા ક્રમ દેશ કાળની યોગ મારો અંતર ભૂંડું થાય, ભગવાનથી ક્યાંથી પછી પ્રાપ્ત થાય, મોક્ષ ક્યાંથી પ્રાપ્ત થાય. એટલા માટે મેં પહેલા જયારે પ્રશ્ન આવ્યો ને ત્યારે મેં આ પ્રશ્નની અંદર વ્યાખ્યામાં સમજાવ્યું કે પ્રશ્ન હેતુને સમજીને જો પ્રશ્ન સમજીએ તો માત્ર વર્તમાનનો અને ભજન ભક્તિનો મહિમા મહારાજે અહીંયા મુક્તાનંદ સ્વામી નથી પૂછ્યો. મુક્તાનંદ સ્વામીનો હેતુ એ છે કે જીવાત્માને ભગવાનની ધામની પ્રાપ્તિ કેમ થાય, ભગવાનનો રાજીપો એ જીવાત્મા ઉપર કેમ ઉતરે, અને એના અનુસંધાન ભગવાન સ્વામિનારાયણે ખૂબ વિસ્તારથી આ વચનામૃતના માધ્યમથી આપણને સિદ્ધાંત સમજાવ્યા કે સાવધાન રહેવું, પોતાની પાત્રતા અને ભક્તિ એટલે ભગવાનની પ્રસન્નતા એને અખંડ રહેવી, કારણ કે આ પ્રશ્ન છે ઠેરાવ દ્રઢાવનો, કે એ એક સરખું રહેવું, એની અંદર ઉતાર ચઢાવ આવે તો સમજો ક્યાંક એની અંદર દોષ રહી ગયા છે. અને એનું કારણ કે હજુ આપણે ક્યાંક એવા સંઘમાં છીએ, એવી કોઈ ક્રિયા કરીએ છીએ, આપણે ક્યાંક એવા કાળમાં છીએ, એવા સ્થાનમાં છીએ કે જેના યોગે કરીને આપણા દ્રઢાવની અંદર, આપણા વિશ્વાસની અંદર, આપણી નિષ્ઠાની અંદર આપણને હજુ પરિપૂર્ણતા નથી મળી. હજુ ભગવાનના ભગવાનપણાની અંદર સંશય છે તો જ આપણે ભગવાનની આજ્ઞાને ઉલ્લંઘન કરવાનો સંકલ્પ આવે છે. હજુ ભગવાનના ભગવાનપણાની અંદર આપણને વિકાર છે, માટે જ આપણે એ આજ્ઞાને અનુસરીને ભગવાન ઉપર વિશ્વાસ નથી કે મહારાજ મારું ઉદ્ધાર કરશે. આપણે પોતાનું ડાપણ ભગવાનની બાંધેલી મર્યાદાને ભૂલીને, ભગવાનને જે રીત બતાવી છે એને ભૂલીને પોતાના મનસ્વી આચરણ કરીએ છીએ, કારણ કે ભગવાનમાં ભરોસો નથી. તો એનું કારણ કે ક્યાંક ભૂંડા દેશ કાળ ક્રિયા. મહારાજે કારણ બતાવ્યું છે, કારણનો ત્યાગ થશે તો દ્રઢાવ રહેશે. આપણે ક્યાંક વિમુખોનો સંઘ કર્યો છે, આપણે ક્યાંક એવા દેશકાળ સમયને અનુસાર આપણે દુનિયાની હરીફાઈમાં ઉતરી ગયા, જે વૈભવ ભોગને ટાળવાનો છે, જે ભોગ વિલાસને આપણે ત્યાગ કરવાનો છે, આપણે એની હરીફાઈમાં ઉતરી ગયા, અને એ હરીફાઈમાં ઉતરી ગયા એના પરિણામે આપણી, મેં કીધું, મતિ કેવી થઈ, અંતર ભૂંડું થઈ ગયું. જ્યાંથી ગુણ લેવાના હતા ત્યાં દોષ જોયા, જ્યાં દોષ જોવાના હતા એનો ત્યાગ કરવાનો હતો ત્યાં ગળામાં હાથ નાખીને બેઠા. જે દોષનો ત્યાગ કરવાનો હતો, જ્યાંથી દૂર રહેવાનું હતું એના ગળામાં હાથ નાખીને બેઠા. અને પછી એમ કે ભગવાને મારી મતિ ઠેકાણે કેમ ના, અથવા તો બધું ભગવાનની ઈચ્છાથી થાય. મહારાજ કે મહામૂર્ખ છે, કે પોતે મહામૂર્ખ છે ને એવા મૂર્ખનાથી છેટા રહેવું સારું, કારણ કે એનું કલ્યાણ તો બગાડશે સાથે સાથે એના યોગમાં આવનારનું કલ્યાણ બગાડશે. એટલે મહારાજે અહીંયા સમજણની વાત સમજાવી છે. એટલે અહીંયા આગળ મહારાજે મૂર્ખ શબ્દ વાપર્યો કે જેને પોતાના કલ્યાણનું જ ભાન નથી, એને જયારે એને પોતાના કલ્યાણનો માર્ગ જ નથી મળ્યો, આવા સંઘને દોષની અંદરથી નીકળી નથી શકતો, તો મહારાજ કે એનાથી સાવધાન રહેવું અને આત્મકલ્યાણનું સાધન કરવું. બહુ સુંદર વાલા ભક્તો, વચનામૃતની અંદર આપણે બધા, મેં કીધું ને આ બધા મહારાજે ભલે આજથી 200 વર્ષ પૂર્વે આ બધા શબ્દો મહારાજે ઉચ્ચાર્યા, પણ જયારે વાંચીએ ત્યારે આપણને એમ લાગે અબઘડી અબહાલ આજની સ્થિતિ માટે આપણને ઉપદેશીને મહારાજે આ લખ્યા છે. અને જો ખરેખર જેને ભગવાનને રાજી કરવા છે, જેને ધામને પ્રાપ્ત કરવું છે, એને આ વચનામૃતના શબ્દોને પોતાના અંતરમાં ઉતારવા પડશે. માત્ર કાને સાંભળીને બીજા કાને કાઢશું તો એનાથી આપણને અંતરમાં શુદ્ધિ નહીં થાય. કદાચ જ્ઞાન થશે પણ એ જ્ઞાન ક્યાં સુધી રહેશે, અશુભ દેશકાળનો યોગ નથી થયો ત્યાં સુધી. અને આ સંસાર કેવું છે એ આપણે જાણીએ છીએ, સંસાર માયાનું સ્વરૂપ કેવું છે આપણે જાણીએ છીએ. અને એટલા માટે સાવધાન થઈને અને અંતરમનની અંદર એક ક્ષણ આપણી ભગવાનની સ્મૃતિ વગરનો હોય, એક ક્ષણ આપણી ભગવાનની આજ્ઞા વગરનો હોય, એક ક્ષણ ભગવાનને રાજી કરવાના ઉદ્દેશ સિવાયની ન હોય, એવી રીતે જયારે આપણે ભગવાનને ઓતપ્રોત થઈને રહીશું ત્યારે સાવધાન થઈને રહીશું. અને એટલા માટે મહારાજે વચનામૃતમાં આ વાત પણ સમજાવી છે. મહારાજ કહે કે ભગવાનના આજ્ઞાની અંદર જો દેવતાઓ ગ્રહો આદિ પણ જો સૂર્યચંદ્ર આદિ પણ ગતિ કરતા હોય, એટલું જ નહીં પણ મહારાજ કે બીવે છે કે રખેને મારાથી આજ્ઞાનો લોપ ન થઈ જાય, એવી જો એ પણ ખટકો રાખતા હોય તો આપણે તો ખટકો રાખવો જોઈએ ને જોઈએ, નહીતર તો આપણે ગાફલતમાં રહીએ અને આવા સંગ કરીને, આવા દેશે કરીને, આવા યોગે કરીને આપણી મતિ ભ્રષ્ટ થતા વાર લાગે નહીં, આપણી બુદ્ધિ મલિન થતા વાર ન લાગે. એટલા માટે બુદ્ધિ મલિન ન થાય, આ વચનામૃતનો હેતુ એ છે કે જીવાત્માની બુદ્ધિ મલિન ન થાય, જીવાત્માની બુદ્ધિમાં વિકાર ન આવે, જીવાત્માને ભગવાનની ભક્તિના માર્ગની અંદર, ભગવત પ્રાપ્તિના માર્ગની અંદર વિઘ્ન ના આવે. અને એ ભગવત પ્રાપ્તિ કેવી રીતે થાય? તો પાત્રતા એટલે ધર્મ આચરણ, આ ભગવાનની આજ્ઞા અને મર્યાદાનું આચરણ, અને ભગવાનનું સ્મરણ એટલે ભગવાનની ભક્તિ. એ ભક્તિ અને જે ધર્મ આચરણ, પાત્રતા અને ભગવાનની પ્રસન્નતા, એ જયારે જીવાત્માને, એટલે આપણે કહીએ છીએ આજ્ઞા અને ઉપાસના, ભગવાનની આજ્ઞા એ વર્તમાન થયા અને ઉપાસના એ ભગવાનની ભક્તિ થઈ, એવો જયારે આજ્ઞાને ઉપાસવાનો ભક્ત થાય. સધર્મ ભક્તિ રમનમ વિધાતા, શિક્ષાપત્રીમાં પણ મહારાજે લખ્યું, ધર્મે સહિત એવી જે ભગવાનની ભક્તિ, એના યોગે કરીને ભગવાનની પ્રસન્નતા થાય છે. એટલે આચરણથી પાત્રતા અને ભક્તિથી પ્રસન્નતા, એનો જયારે સમન્વય થાય, ધર્મ ભક્તિનો યોગ થાય, ત્યારે હું ઘણી વખત સભામાં કહું છું કે ત્યારે બાળ પ્રભુ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું, ધર્મ ભક્તિનો યોગ થયો હતો. આપણા જીવનની અંદર પણ જો આપણે એનો સમન્વય કરી અને કેવી રીતે સાવધાનપણે ખબરદાર થઈને, ત્યારે આપણા પૂર્વના કર્મ પણ બળે, પૂર્વના પાપ પણ બળે, અને આ જન્મની અંદર સત્કર્મના ફળ સ્વરૂપે ભગવાનની પ્રસન્નતાથી પ્રાપ્ત આપણને મોક્ષની પ્રાપ્તિ થાય. જો એમાં વિક્ષેપ રહી જાય તો આપણે પૂર્વના કોઈ કાં તો મોટા પાપ નડે છે કે જેથી આપણને એવો સંકલ્પ નથી થતો, એવું સમર્પણ નથી થતું, અને કાં તો આ જન્મની અંદર પણ એવો કોઈ દોષ કર્યો છે કે જેના કારણે સુધારો નથી, કોઈ એવા ભગવાનના એકાંતિક ભક્તો છે જે ખરેખર ભગવાનને સમર્પિત થયા છે, ભગવાનની આજ્ઞા અને ભગવાનની ઉપાસનાની અંદર પોતાને ટૂંક ટૂંક થતા હોય એવા ભગવાનના એકાંતિક ભક્તો, એમાંથી ગુણ લેવાને બદલે એનો દ્રોહ કરીને બેસીએ, એટલે આપણા જીવનમાં પરિવર્તન ન આવે. એટલે એટલા માટે વાલા ભક્તો, આ જો હમણાં તમે કોરોનાની અંદર એક દ્રષ્ટાંત બધા સમાચારની અંદર સાંભળ્યું હશે, હું કોઈ પ્રસંગને નથી અનુસંધાન, પણ એક વાત જે સમાચારના માધ્યમથી સાંભળી હતી તો એના ઉપરથી દ્રષ્ટાંત આપું કે ઘણી વખત ઘણા વિસ્તારની અંદર એવું થયું હતું કે ડોક્ટરો ટીમ લઈને જયારે ચેકઅપ માટે જતા તો લોકો એનો વિરોધ કરતા. હવે જે ડોક્ટરના કારણે તમારે ઔષધિ લેવાની છે, જેની પાસે સારવાર લેવાની છે, તમે એનો જ વિરોધ કરો, તમારી સારવાર કોણ કરે? આ એક સમજવા જેવી વાત છે. એટલે અહીંયા આગળ મહારાજે લખ્યું, ભગવાનના ભક્ત છે એનો સંગ કરીને તમારે એમાંથી પોતાના ઔષધ લેવાના છે તમારા દોષને ટાળવા માટે, પણ એ ઔષધ લેવાને બદલે તમે એનો દ્રોહ કરો, એનું અપમાન કરીને તમે એનો ત્યાગ કરી દો તો તમારા દોષ ટળવાના નથી, એટલે અંતર ભૂંડું રહેવાનું છે. એટલે મહારાજ અહીંયા સમન્વયની વાત કરી કે એવી રીતે અંતરને શુદ્ધ કરીને ભગવાનની ભક્તિ કરશું તો ભગવાનનો રાજીપો મળશે, તો અક્ષરધામમાં જવાશે. એવો સુંદર મુક્તાનંદ સ્વામીનો પ્રશ્નનો ઉત્તર મહારાજ અહીંયા કર્યો. આપણા જીવનની અંદર પણ એવી દ્રઢાવ, જે મહારાજ અહીંયા શબ્દ વાપર્યો, ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય જે સાધનો મહારાજે બતાવ્યા, નિયમ નિશ્ચય પક્ષની જે મહારાજે સિદ્ધાંત બતાવ્યો, ઉપાસનાની અને ભક્તિની જે મહારાજે રીત પ્રવર્તાવી, એની અંદર આપણે અખંડ રહીએ અને એવા અશુભ જે એવા દેશકાળ ક્રિયાસંગથી કાયમ સાવધાન રહીએ. ભગવાન આપણી કાયમ એવા અશુભ દેશકાળ ક્રિયાસંગથી રક્ષા કરે અને શુભ એવા દેશકાળ ક્રિયાસંગની અંદર પણ આપણે અહંકારી ન રહીએ અને ભગવાનની ભક્તિને ભગવાનના પ્રતાપે કરીને આપણે સાવધાનપણે એની અંદર રહીએ કાયમ માટે, એવી ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. એ પ્રાર્થનાની સાથે પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજંત પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને સમસ્ત ધર્મકુળ પરિવાર વતી દરેક હરિભક્તોને ખૂબ ખૂબ અમે આશીર્વાદ આપીએ છીએ. એ આશીર્વાદની સાથે આજના વચનામૃતને અહીંયા વિરામ આપીએ. ઇતિ ગરડા પ્રથમનું 55મું સહેજાન સ્વામી મહારાજ.